नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसो। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथाः वर्णिवेश रमणीयदर्शनं मन्दहासरुचिरार्णनामुजम्। पूजितं सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये।
भगवान श्री हरि की असीम कृपा थे अवारनवार भगवान नाम भक्त ने ભગવાન પાસે જવામાં ઉપયોગી એવી કથા વાર્તા સત્સંગ વગેરેનો યોગ મળી રહે છે। ભગવાનની કૃપા થાય ત્યારે જ પરમાત્માની કથા સાધુના દર્શન સંતની સાથે બેસવાનું એની સાથે સમાગમ થાય એકાબીજીને પરસ્પર હિત થાય આવું બધું બને છે। આપણે પણ મહદ ભાગ્યશાળી છીએ જીવનમાં સર્વોચ્ચ ઉપાસના પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના એ આપણને સાંપડી છે। આ જગતમાં આપણે સર્વના કરતાં વધારે ભાગ્યશાળી એટલા માટે છીએ, હજારો જગતમાં લોકો અનેકને પોતાના ઈષ્ટ તરીકે માની અને પૂજે છે, તેમાં કોઈક ભૂતની ઉપાસના કરે છે, કોઈ ભૈરવ ભૈરવ જપે છે, કોઈ હજી તો દેદો કૂટે છે, જુદું જુદું આ જગતમાં જેને જે ફાયવું તેનું ભજન લોકો કરે છે। પણ પરમાત્માની ઉપાસનાવાળા અને એમાંય ભગવાન સ્વામિનારાયણના ઉપાસનાવાળા એ બહુ મોટા ભાગ્યશાળી છે। અને એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કથા એ પણ બહુ ભાગ્યવાળાને સાંભળવા મળે છે। પ્રગટ ભગવાનની કથા, પરમાત્માની કથા ભગવાનના સાધુના મુખથી સાંભળવા મળે એ જ મોટો જીવનનો લાભ છે। તેમ છતાંય ઘણા અભાગી જીવ કથાનો લાભ લઈ શકતા નથી, એ ખેદ કરવા જેવી એ બાબત છે। પરમાત્માને ભજાવીને ભગવાન શ્રીહરિને મળવાતું અમાતું નથી, આપણે બધાએ જાણીએ છીએ સમજીએ છીએ કે આપણે પ્રભુ પાસે જવું છે। ભગવાનની પાસે જવું હોય, ભગવાન મેળવવા હોય તો શું કરવું જોઈએ એ શાસ્ત્રોમાં લખ્યું છે, અને એ જાણવા માટે જ આપણે અવારનવાર કથાઓ સત્સંગ શિબિરો વગેરે વગેરે યોજીને ભગવાન મેળવવાની મહેનત કરીએ છીએ। જ્યારે ભગવાન મળશે અને પરમાત્માનો સત્ય સાક્ષાત્કાર રહેશે ત્યારે સંપૂર્ણ સાધન આપણા પૂરા થયા ગણાશે. ભગવાન શ્રી હરિએ મધ્યના આઠમા વચનામૃતમાં, જેને આપણે એકાદશીનું વચનામૃત કહીએ છીએ, એમાં મહારાજે એવી સ્પષ્ટતા કરી છે, જ્ઞાન યજ્ઞ સિવાય કોઈનું કલ્યાણ થતું નથી. જેને ભગવાન મેળવવા હોય, પ્રભુને પામવું હોય, તેણે હંમેશા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને પછી એમ કહ્યું, જ્ઞાન યજ્ઞ તે શું? ત્યારે એનો અર્થ એવો કર્યો છે કે અંતરદૃષ્ટિ તે જ્ઞાન યજ્ઞ છે. અંતરદૃષ્ટિ તે શું? તો બારણે અથવા તો અંદરની કોરે ભગવત સ્વરૂપની સાથે જોડાઈ રહેવું, એનું નામ અંતરદૃષ્ટિ છે. ભગવાનની સામે વૃત્તિ રાખવી, અર્થાત ભગવત સ્વરૂપમાં મનને જોડી રાખવું, અથવા તો ભગવાનને મેલીને જ્યાં જ્યાં ઇન્દ્રિય અંતકરણની વૃત્તિ જાય, ત્યાંથી ત્યાંથી તેને પાછી ખેંચીને ભગવાનની મૂર્તિમાં જોડવી, આનું નામ જ્ઞાન યજ્ઞ. અને આ જ્ઞાન યજ્ઞ ક્યાં સુધી કરવો? તો એમ કહ્યું કે યજ્ઞ નારાયણ, યજ્ઞ કરનારને યજ્ઞના કુંડમાંથી પ્રગટ થઈને દર્શન દે ત્યારે યજ્ઞ પૂરો થયો કહેવાય. તેમ અંતરાત્મામાં રહેલા પરમાત્માના સ્વરૂપમાં મુમુક્ષુ પોતાના તમામ ઇન્દ્રિયો અને અંતકરણની વૃત્તિ જગતમાંથી ખેંચી ખેંચીને તોડી તોડીને મૂર્તિમાં હોમ્યા કરે છે. દરેક સંકલ્પો ભગવત સ્વરૂપમાં જ હોમે છે. એમ કરતાં કરતાં એક દિવસ એવો આવશે કે અંતરાત્મામાં ભગવાનનો સાક્ષાત્કાર થશે અને એ ભગવાન હૃદયમાં પ્રગટ થાય ત્યારે જ જ્ઞાન યજ્ઞ પૂરો થાય. અંતરાત્મામાં અવિનાશીનું અવલોકન જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી એનો જ્ઞાન યજ્ઞ અધૂરો છે. અને જ્ઞાન યજ્ઞ જે નથી કરતા તેનો ક્યારેય પણ ઉદ્ધાર થતો નથી, એ ગઢડા મધ્યનું આઠમું વચનામૃત કહે છે. માટે ભગવાનના ભક્તો, આજ મહેનત મારે કે ભગવાનના સ્વરૂપમાં જોડાઈ રહેવાય. કરશું બધોય, પણ કરવાનું રહી જશે તો કરેલું પાણીમાં જશે. ડાયા માણસો, બુદ્ધિશાળી માણસો, વિવેકી માણસો મોક્ષ કેમ થાય એ શાસ્ત્ર થકી સમજી શકે છે. બાકીના માણસોને સંતના વિશ્વાસથી સમજાઈ જાય છે. ભલે એને 3 ને 2, 5 થાય કે 6 થાય એની ખબર ન હોય, પણ વિશ્વાસ છે કે આટલા જ થાય અને મનાઈ જાય. એમ વિશ્વાસી માણસોને મનાઈ રહે છે કે આવી રીતે રહેવાથી જ આપણો મોક્ષ થાય. આ જન્માષ્ટમી ઉપરના 3 દિવસોમાં આપણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા, એના થઈને એને રાજી કરવા માટે આ કથાનું આયોજન કર્યું છે. આપણે દર વર્ષે જન્માષ્ટમી ઉપર 3 દિવસ જ્ઞાન યજ્ઞ રાખીએ છીએ. એ ધોરણે આ સાલ પણ આપણે કથાનું આયોજન કર્યું છે. ગઈ સાલે આપણે વચન વિધિની કથા કરી હતી અને આ વખતે નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત કલ્યાણ નિર્ણય નામનો ગ્રંથ, એની કથા આપણે કરવા સાંભળવાની છે. નિષ્કુળાનંદ સ્વામીનો લખેલો આ ગ્રંથ, સ્વામીએ પ્રાયઃ 23 ગ્રંથ લખ્યા છે. એ પૈકીનો આ ગ્રંથ, એમાં શું આવે છે, શું નિષ્કુળાનંદ સ્વામીને કહેવું છે, કે આજ આપણે જાણવું છે, સમજવું છે અને જીવનમાં ઉતારવું છે. ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારે મોક્ષમાં ખામી ન રહે, મોક્ષમાં ખામી ન રહે આ મરતા પહેલા પાકું કરી વાળવું પડે. મોટા સાધુનો અને શાસ્ત્રનો એ સિદ્ધાંત છે કે જીવ બધાય બાબતમાં ભલે કદાચને પાછળ રહે, તમામ બાબત ભલે એની બગડી જાય, પણ એક જો એનું કલ્યાણ સુધરી જાય તો બધું એનું સુધરી ગયેલું છે. અને કલ્યાણ જો બગડ્યું તો બધું બગડી ગયેલું જ છે. મોક્ષ નહીં કરે અને કદાચ ઇન્દ્ર જેવો થશે, બ્રહ્મા જેવો થશે, તોય પણ માયામાં ગોથા ખાશે, પરમાત્માને મળ્યા વિના શાંતિ ને સુખ જીવાત્માને કોઈ દિવસ થનાર નથી. આ સત્શાસ્ત્રનો નિર્ણય છે. માટે નિષ્કળાનંદ સ્વામીએ કલ્યાણ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો છે. એનો ટૂંકો હેતુ કલ્યાણ કોને કહેવાય એ સમજાવવાનો પ્રયાસ છે. વાંચ્યાથી એ પણ કાંઈ પાકું સમજાતું નથી કે ભગવાનની હયાતીમાં ગ્રંથ થયો હશે કે ભગવાન ધામમાં ગયા પછી રચાયો હશે. પણ સ્વામીએ વારંવાર આમાં બે વાત બહુ લખી છે. એક વાત એ લખી છે, ભગવાન મળે તો જ કલ્યાણ થાય. બીજી બાબત એ લખી છે કે ભગવાનના સાધુ મળે, ભગવાનને મળેલા સાધુ મળે તો જ કલ્યાણ થાય. આના ઉપર એટલું બધું વજન મૂક્યું છે, વાંચનાર સાંભળનારના મનમાં એમ થાય આટલું બધું વજન આ વાત ઉપર. સ્વામીએ જબરજસ્ત વજન આપી દીધું છે બે વાત ઉપર. પ્રગટ પ્રભુને મળે મોક્ષ થાય છે, કાં તો પ્રગટ પ્રભુને મળેલ પ્રગટ સાધુથી કલ્યાણ થાય છે. સ્વામીને વારંવાર એ કહેવું પડ્યું છે કે પ્રગટ વિના કલ્યાણ નહીં. આ કલ્યાણ નિર્ણય ગ્રંથ, જેમ ગીતામાં 18 અધ્યાય છે, એમ આ કલ્યાણ નિર્ણય ગ્રંથમાં 18 નિર્ણય છે. અને કુલ મળીને જેમ ગીતામાં 700 શ્લોકો છે, એમ આ ગ્રંથમાં 542 કડીઓ છે. એમાં 440 ચોપાઈઓ છે અને 65 દોહા છે, 4 સોરઠા છે જે પ્રારંભમાં જ લખાયેલા છે, અને 18મા નિર્ણયમાં છેલ્લે સ્વામીએ એક ધોળ લખ્યો છે, સાચે સાચું કહેશું હરી રાખે તેમ રહેશું. આ કલ્યાણ નિર્ણયનો 18મો નિર્ણય છે. એ 33 લીટીનો છે અને કુલ્લો મળીને 542 કડીઓનો આ ગ્રંથ છે. દરેક ગ્રંથમાં મોટે ભાગે 30-30 લીટીઓ લખી છે, એટલે દરેક નિર્ણયમાં, અને થોડોક ફેરફાર એમાં ત્રીજા નિર્ણયમાં 31 લીટીઓ છે, અને 7 અને 12 આ બે નિર્ણયમાં 29-29 લીટીઓ છે, અને છેલ્લા નિર્ણયમાં 33 લીટીઓ છે. આવી રીતે સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. દરેક નિર્ણયના પ્રારંભમાં 4-4 દોહાઓ છે અને ત્યાર પછી દરેક ચોપાઈઓ છે. ભગવાનના ભક્તને માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે અને આ કાળમાં પણ આ ગ્રંથની ઉપયોગિતા એવી ને એવી છે. વર્ષો ગયા પછી પણ મારું માનવું એવું છે કે આ ગ્રંથ વધારે વધારે સમાજમાં ઉપયોગી થતો રહેશે. આ ગ્રંથ ક્યારેય જૂનો નહીં થાય, કારણ કે આવા લખાણ એ જાતનું છે. અમુક વસ્તુ એવી હોય કે અમુક કાળ સુધી એની ડિમાન્ડ હોય, અમુક કાળ સુધી એની ખ્યાતિ પ્રખ્યાતિ હોય, કાળ બદલાતા એની કિંમત ઘટી જાય. અમુક વસ્તુ એવી હોય છે કે કાયમને માટે એ હંમેશા એવી ને એવી વસ્તુ રહે છે, અને વર્ષો ગયા પછી પણ જે દિવસે એની રચના થઈ હોય ત્યારે જેવી એની માંગ હોય એવી જ રહે છે. એ મહાગ્રંથ વર્ષો ગયા પછી પણ એવો ને એવો રહેશે, કારણ કે આમાં કલ્યાણનો નિર્ણય લખ્યો છે. અને જીવાત્માઓને કલ્યાણ તો જોઈએ છે, કલ્યાણ કેમ થાય એની જીવને ખબર નથી. ઘણી વખત મુમુક્ષુ જીવ કલ્યાણ કરવા જાય છે, પણ કલ્યાણને બદલે બિચારાને અજ્ઞાનને કારણે અકલ્યાણ થઈ જાય છે. જીવ ભૂલા ન પડે એટલા માટે સ્વામીએ અતિ ખુલ્લી ભાષામાં, ચોખ્ખી ભાષામાં લખ્યું છે. સાંભળનારાને ઘણી વાર એવું એ લાગશે કે આમાં સ્વામીએ આ બાબતનું ખંડન કર્યું છે, એ બરાબર નથી. પણ સ્વામીએ બહુ વિચારીને ખંડન કર્યું છે. વાસ્તવિકમાં વિચારીએ તો સ્વામીએ ખોટાનું ખંડન કર્યું છે, સાચાનું ખંડન કર્યું નથી. પણ સત્ય પાછળ ભરાઈ ગયેલું જૂઠું એને કાઢ્યા વગર સત્ય છે એ સફળ થતું નથી. એટલે સ્વામીએ સત્યમાં ભળી ગયેલા જૂઠાને ગમે તેમ ખેંચીને સમાજની આગળ ઉઘાડું કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખત સાચી વસ્તુને હંમેશા સાચી જ માણસ કહેતા હોય છે, અને ખોટીને ખોટી જ કહેતા હોય છે. ઘણી વસ્તુ એવી હોય છે કે જે હાવ ઉઘાડી ખોટી હોય છે, અને ઘણી વસ્તુ એવી હોય છે જે હાવ ઉઘાડી સાચી હોય છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઉઘાડી સાચી વસ્તુમાં છાનું ખોટું હોય છે, અને ઘણી વખત ઉઘાડી દેખાતી ખોટી વસ્તુમાં છાનું સત્ય છુપાયેલું હોય છે. સ્વામીએ ઉઘાડી ચોખ્ખી સાચી વાત દેખાતી હોય એમાં છુપાઈને રહેલું જે ખોટું એને કલ્યાણ નિર્ણયમાં સાચે સાચું કહેશું એમ કહીને ઉઘાડું કર્યું છે. ભગવાનના ભક્ત, ખરેખર આ ગ્રંથનો ઉપયોગ સવળો કરે, અવળો કરે તો ઉપાધિ થાય એવું પણ છે. મારા માનવા મુજબ હું કહું છું, કેમ જે આમાં ગુરુનું અતિશય ખંડન કર્યું છે. ભગવાન શિવાયની ઉપાસના કરનારાઓની અતિશય ઉતારી પાડી છે, અને આજ્ઞા બહાર વર્તનારાઓને પણ સ્વામીએ બિલકુલ ઉતારી પાડ્યા છે. ખરેખરા પાકા હીરા જેવા હોય એના વખાણ આ ગ્રંથમાં લીધા છે, બાકીના બધાને કાઢી નાખ્યા છે. એટલે કોકને કોક અંગ કાચું હોય તો એમાં મુસીબત પણ ઊભી થાય એવું છે. માટે પહેલેથી જ કલ્યાણ નિર્ણય સાંભળતા પહેલાં થોડીક સાતી કડક રાખવાની જરૂર થઈ પડે છે, એટલે મેં પ્રારંભમાં વિનંતી કરી. કારણ કે આની લીટીઓ ચાલુ થાય એટલે છાતી દબાઈ જાય એવી લીટીઓ અમુક આવે છે, કે જે સાંભળતાની સાથે નિર્ણય અંતરમાં થઈ જાય કે આ કલ્યાણ નિર્ણય સાચો તો આપણું કલ્યાણ ખોટું, અને આ કલ્યાણ નિર્ણય ખોટો તો આપણું કલ્યાણ સાચું, એવી પરિસ્થિતિ ઊભી થશે. કારણ કે કલ્યાણની ના પડશે, આમ નહીં હોય તો કલ્યાણ નહીં થાય, ને એમ નહીં હોય તો આપણને હૈયામાં ના ઉઠવાની કે મારું નહીં થાય. માટે ભગવાનના ભક્ત, પ્રેમથી આ કલ્યાણ નિર્ણય સાંભળે. પ્રથમ સ્વામીએ મંગલાચરણ કર્યું છે, એ મંગલાચરણમાં ચાર સોરઠા લખ્યા છે. સમરતા સુખ હોય કોઈ વિઘન ન વ્યાપે વળી, સુખદ મૂર્તિ સોય સહજાનંદ આનંદ કંદ. પહેલો સોરઠો કલ્યાણ નિર્ણય, સકારથી ગ્રંથનો આરંભ થયો. સમરતા સુખ હોય પહેલી જ લીટી, સ્મરણ કરતા સુખ થાય, જેને યાદ કરતા, જેનું નામ જપતા અંતરમાં તાઢપના શેરડા વળે, જેની મૂર્તિને યાદ કરતા હૃદય સંસારના ત્રિવિધ તાપથી બળતું બંધ થઈ જાય, જેનું સ્મરણ કરતાની સાથે સંસારની જે કાંઈ લાય હળગતી હોય એ લાઈ જાય અને અંતર અતિ સુખયું થઈ જાય, એવા ભગવાન સહજાનંદ આનંદ કંદ સર્વ કોઈ આનંદનું એ મૂળ છે. અને એને યાદ કરો એટલે આનંદ આવે. આનંદ આવતાની સાથે દુઃખ જાય, વિઘ્ન જાય. કોઈ વિઘ્ન ન વ્યાપે વળી, સુખદ મૂર્તિ સોય સહજાનંદ આનંદ કંદ. સુખદ મૂર્તિ, સુખને દેવાના સ્વભાવવાળી મૂર્તિ. મૂર્તિનો એ સ્વભાવ છે એને સુખ દેવું છે. જીવને જો લેવું હોય ભગવાનની મૂર્તિને એ જ ટેવ છે કે મારી સામું જોવો એટલે હું તમને સુખ દેવા માંડું. તમારે જો સુખ જોતું હોય તો મારી સામે નજર કરો. જગતમાંથી વૃત્તિ ખેંચીને મારી સામું જોવો. ભૌતિક રૂપમાંથી આંખ ખેંચીને મારા અલૌકિક રૂપમાં તમારા નૈણાને જોડો. ભૌતિક શબ્દને લૌકિક શબ્દને મેલીને તમારા કાનની વૃત્તિ મારા અલૌકિક શબ્દમાં તમે જોડો. ભૌતિક સ્પર્શને મૂકીને મારા અલૌકિક મંગળકારી સ્પર્શમાં તમે ત્વચાને જોડો. સુખિયા થવું હોય તો આ જગતની ગંધ મેલ પડી અને ભગવત સ્વરૂપ સંબંધવાળી સુગંધીને સ્વીકારો, સુખ થશે. અને વળી જગતના સ્વાદને મેલીને ભગવત સ્વરૂપ સંબંધી સ્વાદને રાખો તો એમાંથી સુખ આવશે. એટલે આ મૂર્તિ સુખની દેનારી છે. ભગવાનના ભક્તો, મૂર્તિનો સંબંધ સદાયને માટે જાળવી રાખે. અક્ષરધામમાં જવાનું મુખ્ય સાધન ભગવત સ્વરૂપ સાથે સંબંધ. કેવા છે એ ભગવાન? સમર્થ છે. સમર્થ એટલે કે હજારો આત્માઓનું કલ્યાણ કરવાની શક્તિવાળા, હજારો આત્માઓના વિઘ્નને વિરામ કરવાની તાકાતવાળા, જેના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડ ઉદય થાય ને લય થાય, જેના સંકલ્પથી કરોડો આત્માઓ આત્યંતિક શ્રેયને પામી જાય એવી શક્તિવાળા સમર્થ શ્રી ભગવાન. હામ મદન મનની હરી કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી. સમર્થ શ્રી ઘનશ્યામ, હામ મદન મનની હરી. આ બીજો સોરઠો. કેવા છે સમર્થ? હામ મદન મનની હરી. આ વાક્ય અજોડ વાક્ય છે. મદન એટલે કામદેવ, હામ એટલે હિંમત. કામદેવના મનની હિંમત જેણે હરી લીધી. બ્રહ્માંડ સર્જાણું તે દિવસથી સારીએ ત્રિલોકીના દેવ દાનવ માનવ ઋષિ મુનિઓ તમામને પોતાને આધીન વર્તાવવાથી જેના મનમાં મહાઅહંકાર પેદા થયો હતો, એવા કામને ભગવાન સ્વામિનારાયણે મન ભાંગલો કરી નાખ્યો. કેમ જે સતયુગ અને ત્રેતાયુગના કાળમાં પણ જે કામે હાંકલ મારીને માણસોને સ્ત્રી વશ કર્યા હતા, સ્ત્રીઓને પુરુષને વશ કરી હતી, કોઈને બ્રહ્મચર્ય નહીં રહેવા દેવા વાળો મહાભયંકર શત્રુ, એને ભગવાન સ્વામિનારાયણે ઘોર કળયુગમાં હજારો નરનારીઓ આગળ અણી શુદ્ધ બ્રહ્મચર્ય પળાવે અને મન ભંગ કર્યો. કામદેવના મનની હિંમત હારી ગયો એ, અને મનમાં એને નક્કી થઈ ગયું સહજાનંદ સ્વામીના ઉપાસકને મારીથી ન પીડી શકાય. સાથે મને સહજાનંદને સ્મરતો હોય એ મૂર્તિને હૃદયે ધારી વૃત્તિ જોડીને ગોવિંદ ગાતો હોય, કેવાની પાસે હું જાઉં તો બળી જાઉં, એમ ભગવાન સ્વામિનારાયણે કામદેવના મનમાં બીક લગાડી દીધી, હિંમત હારી ગયો. જેના મનમાં એવો અહંકાર હતો કે દુનિયામાં કોણ એવો નર કે નારી છે કે જે મારાથી છૂટી શકે, ઘોર કળીની માલકોર એવું કોણ જન્મ્યું છે કે હું એને ધારું તો પ્રભુ પદથી ન પાડું. પણ ભગવાન સ્વામિનારાયણે કામદેવને પરછો આપ્યો, મરી જા આંસકા મારી મારીને તોય મારી આજ્ઞામાં રહ્યો અને મારું ભજન કરે છે એની કાંકરીએ તારથી ન કરે. કામદેવ હિંમત હારી ગયો છે. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, યતિ જેવા પુરુષો ઘોર કળિયુગમાં એ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી થયા છે. રાજબા જેવા ને મોટીબા જેવા ને લાડુબા જેવા હજારો ભક્ત બહેનો પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાને કારણે ઘોર કળીમાં દૃઢ બ્રહ્મચર્ય વાળા થઈ રહી પ્રભુ ભજન કરી અક્ષરધામમાં ગયા છે. અને આજ પણ એ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, કૃપા અને આજ્ઞામાં રહેવાથી હજારો જીવો અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ભગવાનના ભક્ત, પરમાત્માનો આશ્રય કરવાથી ભગવાન શ્રી હરિને અવશ્ય અધર્મ સર્ગ જીતીને મેળવે છે, પામે છે. ભગવાન સ્વામિનારાયણની એ સર્વોપરિતા છે. હામ મદન મનની હરિ, કર્યા જન નિષ્કામ દામ વામ દોષ દૂર કરી. કળિયુગની વિશે દામ અને વામ, ધન અને સ્ત્રી, આ બે દોષ થકી મુકાવવામાં મુશ્કેલ છે. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણે નિજ પ્રતાપથી અનંત આશ્રિત જનોને સ્ત્રી ધનમાંથી પ્રીતિ તોડાવી મહાનિર્લોભીને મહાનિષ્કામી કરી આત્યંતિક શ્રેય કર્યો છે. અને સ્વામી હવે એ ભગવાનને માટે અવતારી શબ્દનો પ્રયોગ કરે છે. ત્રીજા સોરઠામાં અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી, સોયઃ સુખદ સ્વરૂપ સહજાનંદ જગવંદ હરિ. અવતારી ભગવાન સ્વામિનારાયણ એ અવતારી છે. અવતારી આપે, પોતે અવતારી જેની ઉપમા બીજાને સંભવે નહીં. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ અવતારી છે, એને બીજા અવતાર જેવા કહેવાય નહીં. રૂપ અનુપમ, અનુપમ રૂપને આપે ધરીને પોતે અવતારી ધરતી ઉપર આવ્યા. સોયઃ સુખદ સ્વરૂપ, અને એ જ ભગવાન સ્વામિનારાયણ સુખનો સમુદ્ર છે. અને એવા જગતને વંદનીય સહજાનંદ પ્રભુ સર્વોપરિ સુખ ધામ શ્યામ સહુના નાથ સહી, પ્રભુજી પૂરણ કામ હામ કરી હરી રહીએ હૈયે. ચોથા ચોરઠાના આરંભમાં સર્વોપરી શબ્દનો પ્રયોગ કર્યો છે. સર્વોપરી સુખધામ શ્યામ સહુના નાથ સહી, પ્રભુજે પૂરણ કામ હામ કરે હરી રહીએ હૈયે. સુખનું ધામ.
સહુ કોઈના એ અનાદિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામી છે, સૌ કોઈના એ પરબ્રહ્મ છે, નિયંતા છે. કદાચ એને કોઈ પોતાના સ્વામી ન માને તોય પણ એ સ્વામી મટવાના નથી. જગતના જીવ કદાચ એ ભગવાનને ન માને, ન પૂજે તોય પણ એ પૂજનીય અને માનનીય સર્વ કોઈને માટે છે.
અંતર પ્રવેશીને સારા વિશ્વનું જે સંચાલન કરે છે એવા એ ભગવાન પૂર્ણ કામ છે નિષ્કુળાનંદ સ્વામી. આ ગ્રંથના આરંભમાં ભગવાનને એટલી વિનંતી કરે છે, હામ કરી હરી રહીએ હૈયે,
બીજી કોઈ વિનંતી નથી કરી. એટલું કહ્યું છે ભગવાન,
મારા હૈયે વાસ કરીને રહો, હામ કરી હરી રહીએ હૈયે.
આશ્ચર્ય એ છે કે સ્વામીએ ભગવાનને હૈયે રહેવાની પ્રાર્થના કરી છે, પણ હામ કરી એમ કેમ કહ્યું? હામ કરીને હરી મારે હૈયે રહો આમ કેમ કહેવાનું? મારે હૈયે રહો બસ. પણ સ્વામી તો એમ કહે છે હિંમત કરીને મારે હૈયે રહ્યો. હિંમત કરવાનું કહેવાનું આવે એની પાછળ ભાવાર્થ એ હોય છે કે તમે બીશો નહીં. આપણે કોઈને કહીએ કે ભાઈ હિંમત રાખ, હિંમતથી આવી જા, એનો અર્થ તમે બીશો નહીં. સ્વામી એમ કહે છે કે આમ કરીને મારે અહીંયા આવો, એનો અર્થ એ છે કે હે ભગવાન તમે બીશો નહીં. સાથી નો બીશો તો હે ભગવાન તમે એમ ન માનતા કે આ નિષ્કુળાનંદને અહીંયે હું જાઉં અને કદાચ હું જે જગ્યાએ બેઠો હોઉં એ જગ્યાએ આ બેદરકારીથી કચરું આવવા દે તો મારે ઊભા થઈને ભાગવું જોઈએ. સ્વામી કહે છે મહારાજ બિન બીકે
હૈયે હિંમત રાખીને મારે હૈયે પધારો, હું તમને એવા હાચવીને રાખીશ ને ત્યાં કાંઈ નહીં જવા દો.
અખંડ જાણપણા રૂપી દરવાજે ઊભો રહીશ, ત્યાં સ્ત્રી ધન ગ્રહાશક્તિ રસાસ્વાદ કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા અભિમાન કપટ કાંઈ પણ નહીં ગરવા દો.
આવો,
કોઈ પણ માયાનો મેલ તમને જ્યાં પધરાવ્યા છે ત્યાં પ્રભુ નહીં પ્રવેશવા દઉં. તમે બીશો નહીં, હામ કરી હૈયે 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 હિંમતથી આવો,
મારે હૈયે બેસી જાવ બસ, સદાય મારા અંતરમાં આપ નિવાસ કરો. અને ખરેખર ભગવાનને કાયમને માટે એવી બીક રહે છે કે આ જીવના હૈયે હું જાવતો ખરો, પણ આ જીવ મને રહેવા ક્યાં દે છે?
અને ઘણી વાર પ્રભુ આપણા હૃદયમાં પધારે છે પણ ખરા, પણ ભગવાન આવીને હૃદયે બેઠા હોય ને આપણે પછી વળી પાછું ક્યાંક બીજું એ જગ્યાએ મોકલી દઈએ, ધ્યાન રાખીએ નહીં, એટલે આપણા હૃદયમાં સ્ત્રી પ્રવેશી જાય, સ્વાદ પ્રવેશી જાય, ક્રોધ પ્રવેશી જાય, લોભ પ્રવેશી જાય, એટલે ભગવાનને એમ થાય કે આ ગંધવાળો બધો આવ્યો ભાગો અહીંથી. આપણા અંતરમાં અંત શત્રુ પ્રવેશતાની સાથે અલબેલો ત્યાંથી અળગા થઈ જાય છે, જતા રહે છે. એટલે ભગવાન કાયમને માટે બીવે છે કે આ જીવના અંતરમાં હું જાવતો ખરો પણ એ મને હખ્ય રહેવા તો દે નહીં. એટલે ભગવાન બીવે નહીં, એટલે સ્વામી કહે છે કે બીશો નહીં, હામ કરી હરી રહીએ હૈયે. આવો, મને બીજા જેવો માનશો નહીં, સ્વામીનો કહેવાનો ભાવ અર્થ એ છે. સ્વામી કાયમ શુદ્ધ બોલા હતા, ચોખ્ખું જ કહેવાની ટેવ પતી ગઈ.
હૈયામાં બીજું પ્રવેશવા ન દઈશ એવો ભગવાન શ્રીહરિનો તમામ જીવો ભક્તોને આદેશ છે.
અને જો અંતરમાં બીજું કાંઈ પણ પ્રવેશે તો ભગવાન ત્યાં રહેતા નથી, એ નિર્વિવાદ વાત છે.
સંપ્રદાયમાં એક પ્રસંગ છે, મહારાજ ભુજમાં બિરાજતા હતા, ભગવાન શ્રીહરિને દર્શન હરિભક્તો આવ્યા અને થોડા દિવસ સમાગમ કરીને વળતા પાછા વળ્યા.
પરમાત્માની પાસે જઈ દંડવટ કરી મનોહર મૂર્તિને નૈણા ભરી નિરખીને બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી છે કે મહારાજ હવે અમે અમારે દેશ જઈએ છીએ, આપ અમારા ઉપર રાજી રહેજો. ભગવાન કહે છે કે બહુ સારું જાઓ, અને તમે પણ મારા ઉપર રાજી રહેજો. હરિભક્તો બધાએ એકાબીજી પગે લાગીને ઉતાવળે ઉતાવળે ગરદીમાંથી ચાલતા થયા. ચાલીને લગભગ 2 કિલોમીટર ગયા હશે ત્યારે એક હરિભગત હોશિયાર, એના મનમાં એમ થયું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમારા ઉપર રાજી રહેજો, એ તો વ્યવહારુ છે, પણ પ્રભુએ આપણને કહ્યું તમે અમારા ઉપર રાજી રહેજો. ભગવાને આપણને એવું કહ્યું એનો શું ભાવ હશે, એનો અર્થ શું થતો હશે? અંદરો અંદર એકાબીજીએ ચર્ચા કરી કે ભગવાને આપણને એમ કહ્યું કે તમે અમારા ઉપર રાજી રહેજો, ભગવાને આપણને એવું શા માટે કહ્યું હશે? માટે આ તો મોટી શંકા ઊભી થઈ ભાઈ. બધાએ વિચાર કરી નિર્ણય લીધો કે ચાલો પાછા આપણે પૂછી આવીએ, નહીંતર વળી કે દિવસે આવશું અહીંયા ને ક્યારે આપણો સંશય મટશે. હરિભક્તો ત્યાંથી પાછા વળ્યા, ભગવાન પાસે આવ્યા, દંડવટ કરીને ભગવાન આગળ બેઠા. મહારાજ કે કેમ તમે પાછા આવ્યા? મહારાજ એક સંશય પૂછવા આવ્યા છે. શું સંશય છે? પ્રભુ અમે અહીંથી ચાલ્યા ને તમને પ્રાર્થના કરી ત્યારે તમે અમને એમ કહ્યું કે અમારા ઉપર તમે રાજી રહેજો, તો મહારાજ અમે એ કહીએ છીએ કે અમે તો તમને પ્રાર્થના કરીએ કેમ છે, તમે અમારા ઈષ્ટ દેવ છો, ભગવાન છો, પણ અમે તો તમારા દાસ છીએ, તમે અમને એમ કેમ કહ્યું કે રાજી રહેજો? એટલે અમે તમને પૂછવા આવ્યા છીએ. ભગવાન મંદ મંદ હસ્યા છે, હસતી મૂર્તિ એમ કહે છે કે ભક્તો મેં તમને રાજી રહેવાનું એટલા માટે કહ્યું છે કે તમારું આ 3.5 ફૂટનું શરીર છે ને, તો કે હા. ભગવાને કહે છે કે એમાં 3 આંગળનું મારે રહેવાનું એક સ્થાન છે, તમારું હૃદય, તો કે હા મહારાજ. મેં એટલે તમને એમ કહ્યું કે મારી રહેવાની જે જગ્યા છે ત્યાં ભલા થઈને કાંઈ ગોબરવાળો ઘાલશો નહીં, મને શાંતિથી રહેવા દેજો, એમ એટલા મારા ઉપર રાજી રહેજો કે મારે રહેવાનું સ્થાન તમે ભલા થઈને કાળું કરતા નહીં, મળવાળું કરતા નહીં, બગાડતા નહીં, મને સુખે રહેવા એવું રહેવા દેજો, મને જગ્યા ન્યાથી ખાલી ન કરાવતા, એમ મારે રહેવું છે, મને તમે ન્યાથી હાકી ન કાઢતા. અને ખરેખર આપણે કોઈને ન રહેવા દેવો હોય તો આપણે એને હેરાન કરીએ કે નહીં? એટલે એવું જ જાય. અને ખરેખર ભગવાનને હૃદયમાં ન રહેવા દેવા હોય તો એના ઘણા સાધન છે, અને ભગવાન તો કઈ આસક્તિવાળા છે નહીં, તરત હાલતા થાય. ભગવાનને ના રહેવા દેવા હોય હૈયામાં તો ઉપાય કરવાનો, એમ ઘણા ઉપાય આગળ કરી ગયા છે સંપ્રદાયમાં, કથા ઘણી છે. ઘણા એમ કહે છે અંદર બીડીનો ધુમાડો જવા દે એટલે ભગવાન વયા જાય, લહન ડુંગળીની ગંધ મલકર જવા દે એટલે ભગવાન જતા જાય. આ તો માનો કે એક સ્થૂળ બાબત થઈ, પણ અંતરમાં ભગવાન સિવાયના ઘાટ થતાની સાથે ભગવાન હાલતા થાય. આ સૂક્ષ્મ બાબત છે. સ્ત્રીનો ગાઢ થાય, સ્ત્રીને પુરુષનો ગાઢ થાય, વિષયમાં આસક્તિ થાય, કામ ક્રોધનો હૃદયમાં પ્રવેશ થાય, એટલે અંતરમાંથી પ્રભુ હાલતા થાય. આ બધો ગોબરવાડો કહેવાય. ગોબરવાડો એટલે શું? વિષય વાસનાવાળું મન, એ જ ગોબરું મન છે જેના હૃદયમાં સગતના સુખની, ભોગ સુખની આકાંક્ષા છે, પરમાત્માની આકાંક્ષા નહીં, અને ભગવાન સિવાયની જે કાંઈ મનોરથો અભિલાષાઓ છે તે બધોય ગોબરવાળો છે. ભગવાને એમ કહ્યું કે ભલા થઈને હૃદયમાં મને સુખે રહેવા દેજો, ત્યાં બીજું તમે કાંઈ આવવા દેશો નહીં, એટલા મારા ઉપર રાજી રહેજો, મને સુખે રહેવા એવું રહેવા દેજો. ભલે હરિભક્તોને તય સમજાણ માટે હૃદયમાં નિષ્કાન સ્વામીની એ વિનંતી છે કે મહારાજ હું તમને સાચવી રાખીશ, તમે પ્રેમથી પધારો, હિંમત કરીને આવો. આવી ભગવાનને પ્રાર્થના કરી છે, અને ત્યાર પછી સ્વામી ગ્રંથનો આરંભ કરે છે દોહાથી. એક વાત અનુપ છે સાંભળજો સહુ કોઈ, સંશય ન રહે શ્રેયમાં છે સમજાજે વિષય. અહીંથી કલ્યાણ નિર્ણયનો આરંભ થાય છે. સ્વામી કહે છે સાંભળ્યા જેવી વાત છે, સંશય ન રહે શ્રેયમાં, કલ્યાણમાં સંશય ન રહે એવી હું તમને વાત કહું છું. પ્રેમથી ભક્તો સાંભળે, કલ્યાણમાં સંશય ન રહે. કલ્યાણ કોને કહેવાય?
એમાં આ ગ્રંથ સાંભળ્યા પછી કોઈ પણ પ્રકારની શંકા નહીં રહે. અને ઘણા ભક્તોને એવો ગોટાળો હોય છે, કોઈએ કાંઈ કલ્યાણ માન્યું છે, કોઈએ કાંઈ કલ્યાણ માન્યું છે. સ્વામી કહે છે કલ્યાણ કોને કહેવાય એની હું ચોખવટ કરી દઉં છું. આ ગ્રંથ મુમુક્ષ અને મુક્તના સંવાદમાં રચાયેલો છે. મુમુક્ષ પ્રશ્ન પૂછે છે અને મુક્ત એનો ઉત્તર કરે છે.
શુદ્ધ મુમુક્ષ જે સુજાણ હે પૂછો થાવા પ્રથમ કલ્યાણ રે. મહામુક્ત તમે શિરોમણિ રે સુણો વિનંતી એ તમુ જતણી રે.
મહામુક્ત તમે શિરોમણિ રે સુણો વિનંતી એ તમુ જતણી રે.
હે મહા મહામુક્ત તમે શિરોમણિ રે વિનંતી એ તમુ જતણી રે.
મહામુક્ત તમે શિરોમણી રે સુણો વિનંતી એ તમુ જતણી રે.
અહીંથી શ્રોતા અને વક્તાના સંવાદમાં ગ્રંથનો આરંભ થયો. મુમુક્ષુ મુક્તને પ્રશ્ન પૂછે છે કે હે મહામુક્ત, તમે એક મારી વિનંતી સાંભળો. મારા હૃદયમાં ઘણા કાળથી એક પ્રશ્ન ઉઠ્યો છે, આપ મને મળ્યા છો તો હું પ્રશ્ન પૂછું છું.
સહુ સહુના મનને મતે રે માન્યું કલ્યાણ મન ગમતે રે.
સહુ સહુના મનને મતે રે માન્યું કલ્યાણ મન ગમતે રે.
કોઈ કેથે મચ્છો પાસી રે કોઈ કહે કુર્મ સુખ રાશી રે.
કોઈ કહે અમાસ્યા પાસી રે
બધા બોલો
કહે કુર્મ સુખ રાશી રે.
હે કોઈ કે અમે મચ્છો પાસી રે કોઈ કહે કુર્મા સુખ રાશી રે.
કોઈ કે અમે માતા ઉપાસી રે કોઈ કહે કુર્મા સુખ રાશી રે.
કોઈ કહે વારાહના દાસ રે કેને નરસિંહનો વિશ્વાસ રે.
કોઈ કહે વારાહના દાસ રે
આવી રીતે મુમુક્ષુ મુક્તને પૂછે છે કે આ જગતમાં ઘણા મત્સ્ય ભગવાનની ઉપાસના કરે છે, કોઈ વરાહ ભગવાનની ઉપાસના કરે છે, કોઈને નરસિંહ ભગવાનનો વિશ્વાસ છે, તો કોઈને વામન ભગવાનમાં પ્રીતિ છે, કોઈ પરશુરામનું ભજન કરે છે, કોઈ કૃષ્ણ કૃષ્ણ બોલે છે, કોઈ બુદ્ધ બુદ્ધ ભજન કરે છે, કોઈ કલ્કીનું ભજન કરે છે. આ બધા જુદા જુદા અવતારોને ભજે છે. આ બધાને પરમાત્માના અવતારોને ભજવાની ચીવટ છે એ વાત તો બહુ સાચી છે. કેમ જે ભગવાનના અવતાર છે એ સર્વે સુખના દેનારા છે, એને ભજે એનો તો કાંઈ વાંધો નથી, પણ એકા બીજીની નિંદા કરે છે. કલ્યાણ નિર્ણયમાં આ કથા લખી છે.
એહ આદિ દશ અવતાર રે के तो सर्वे सुख न दाता रे, यह आदि दशा अवतार रे, के तो सर्वे सुख न दाता रे, हे तेने भजे छे भिन्न भिन्न भावे रे, मने अति अचंभो ये आवे रे, तेने भजे छे भिन्न भिन्न भावे रे, मने अति अचंभो ये आवे रे,
तेने जुदे जुदे भावे भजे छे स्वामी के, एनो काई वांधो नहीं, पण मने एक आश्चर्य थाय छे,
जे जे जन ना जे इष्ट देव रे, તે જન કરે તેની સેવ રે, જે જે જન જે દેવ રે, તે જન કરે તેની સેવ રે, તેવી ના બીજું નથી સહેવા તું રે, બોલે બીજા દેવ નું ઘસા તું રે, તેવી ના નથી બીજું સહેવા તું, બોલે બીજા દેવાનું ગસા તું રે, બળી એવી ના બીજા જે અને કરે, જાલી બેઠા છે જુઝવી તે કરે, બળી એવી ના બીજા જે અને કરે, જાલી બેઠા છે જુઝવી તે કરે, હે વેશ વાત ભિન્ન ભિન્ન ભાતે રે, પાસના તે જુજવી જાતે રે,
વેસા વાસા ભિન્ન ભિન્ન ભાતે રે, પાસના તે જુજવી જાતે રે,
એકા બીજીની નિંદા કરે છે એ આશ્ચર્ય છે, અને વળી આ સમાજમાં એકા બીજીનું સહન કરી શકતા નથી, આમ તે કાંઈ મોક્ષ થતો હશે, મુમુક્ષુ મુક્તને પૂછે છે. વળી એક બીજી આશ્ચર્યકારી વાત એ છે, જુદા જુદી વાત કરે છે, જુદો જુદો વેશ રાખે છે, જુદી જુદી ઉપાસના કરે છે, કોઈ કોઈને ભેળા કોઈ ભળતું નથી, અને બધાએ પોતાનું શ્રેષ્ઠ માન્યું છે. કોઈ કાન ફડાવીને ફરે, કોઈ કાશાંબર પહેરે છે, કોઈ દંડી મુંડી, કોઈ ડામ લે છે, કોઈ નીરમાં નાહીને રાજી થાય છે, કપડું કલ્યાણ થયું, કોઈ માથે જટા વધારે છે, કોઈ ટાટિયા પહેરે છે, કોઈ ખાલ પહેરે છે, કોઈ માળા કંઠી ધારીને માને છે મોક્ષ થઈ ગયો, કોઈ ગોદડી રાખે છે, કોઈ કોપીન રાખે છે, કોઈ વનફળ ખાય, કોઈ ટાટાંબર, કોઈ મગાજીન પહેરે છે, કોઈ પંડિત થઈને એમ માને છે મોક્ષ થઈ ગયો, કોઈ પુરાણી થઈને કથા કરે છે, કોઈ એક બ્રહ્મ બ્રહ્મ મુખે બોલે છે. આવી રીતે હવે જુદું જુદું કલ્યાણ માન્યું, અને કોઈ શૂન્ય બ્રહ્મની ઉપાસના કરે છે, અને કોઈ પવનની ઉપાસના કરે છે, કોઈ કુર્મની, કોઈ ધર્મને પ્રધાન માને છે, કોઈ કબીર કંથર ભરથર, કોઈ પીરને માને છે, કોઈ શંકરને માને છે, કોઈ શેષને, કોઈ ગણેશને, કોઈ દિનેશને, કોઈ સૂર્ય ચંદ્ર વગેરે વગેરેને બધા ઈષ્ટદેવ માની, કોઈ વનમાં રહે છે, કોઈ ગામમાં રહે છે, કોઈ દશા વિશા છે, કોઈ શ્રીરંગ શ્રીરંગ ભજે છે, આવી રીતે અનેક રીતે સૌ જીવે કલ્યાણ માન્યું છે. આ મુમુક્ષુ એમ કહે છે, એ તો બધું ઠીક છે, પણ એ લોકોની એક મોટી એ ચતુરાઈ છે કે એમાં પોતાનો દોષ દેખતા નથી, અને બીજાથી પોતાને અધિક માને છે, અને સૌથી પોતાનું સરસ સમજે છે, અને બીજાનું એને ધ્યાનમાં આવતું નથી. હવે મને એ વિચાર થાય છે કે આવી રીતે જે આ લોકો આમ કરે છે એનું કલ્યાણ કઈ રીતે થતું હશે. વળી આ મુમુક્ષુ એમ કહે છે, વળી અવતાર ના જે ઉપાસી રે, તેની મતી ગઈ પણ નાશી રે,
અવતાર ના જે ઉપાસી રે,
નિંદે છે રે, નોખા નોખા વાપુ ને વંદે છે.
વ્રજ ચંદરે ગુણ ગાય રે કોઈ કહે રૂપામણી રાય રે કોઈ રમાપતિ ગુણ ગાય રે
એમ ભેદ પાડીને ભજે છે રે તે હવિના બીજાને તજે છે રે
એમ ભેદ પાડીને ભજે છે રે તે હવિના બીજા
અવતારના ભક્તોની બુદ્ધિ આ મુમુક્ષુ કે છે નાશી ગઈ છે. કોઈ બાળમુકુંદને ભજે છે, કોઈ વ્રજચંદને ભજે છે, કોઈ રૂકમણી રાય બોલે છે, પાછા બીજાની નિંદા કરે છે. બાળમુકુંદને ભજતા હોય એ રૂકમણી રાયને ન ભજે એવડા એમ કે ભગવાન નાના હતા ત્યાં સુધી હારા રહ્યા ને મોટા થયા પછી બગડી ગયા. આવી રીતે એકને એક ભગવાનમાં કેટલાય ભેદ પાડી અને જેને જે નામનું ફાવે એ નામનું ભજન કરે છે, ઉપાસના ભેદ પાડે છે. ભગવાન શ્રીહરિએ વચરામૃતમાં એમ વાત કરી છે, સ્થાનક સેવક એને ભેદે કરીને ઉપાસનાના ભેદ નહીં પાડવા. તેમ છતાંય ઘણાય ઉપાસનાના ભેદ પાડી એક ને એક અવતારમાં જુદી જુદી ઉપાસ ઠેરાવી મનમાંની ખેંચાતાણી કરે છે.
મુમુક્ષુ બોલે છે કે આ બધાને મન ફાવે એમ સૌ કોઈ કરે છે, જુદું જુદું એના મનમાં જેવું આવ્યું એવું ભજન કરે છે, અને બીજાએ પણ ઉપાસી જે એવા છે. હવે આ બધાએ પણ જુદું જુદું સાધન સંસારમાં માન્યું છે. મારે એ પૂછવું છે કે
આ બધાએ છે એનું કલ્યાણ એક સરખું થશે કે અધિક ન્યૂન થશે? આ મેઇન પ્રશ્ન, કલ્યાણ નિર્ણયનો પહેલો પ્રશ્ન. આ બધાનું કલ્યાણ સરખું થશે કે જુદું જુદું થશે કે ફેરફારવાળું થશે? અંતે આ બધાને શું પ્રાપ્તિ મળશે એ પૂછ્યું છે. ભગવાનના ભક્તને આ વાત ખાસ સમજવા જેવી છે.
સર્વે સરખું કલ્યાણ છે એ હરે, કે કાંઈ અધિક ન્યૂન છે તે હરે. સર્વે સરખું કલ્યાણ છે એ હરે, કે કાંઈ અધિક ન્યૂન છે તે હરે. કે સહુ પામશે પૂરણ પદ રે, ત્યારે બાંધી જોઈએ નહીં હજરે. સહુ પામશે પૂરણ પદ રે, ત્યારે બાંધી જોઈએ નહીં હજરે. જેમ આલોકે છે ખેંચા તાણ રે, તેમ કલ્યાણ માં પણ જાણ રે. જેમ આલોકે છે ખેંચા તાણ રે, નથી કલ્યાણ પણ જાણ રે. હે જેમ આલોક માં મારું તારું રે, તેમ કરે છે મત પંથ સારું રે. જેમ આલોક માં મારું તારું રે, તેમ કરે છે મત પંથ સારું રે. નથી અલૌકિક પણ એમાં રે, ગૃહી ત્યાગી ગુરુ કયા તે મારે. નથી અલૌકિક મારે, ગૃહી ત્યાગી ગુરુ કયા તે મારે.
જેમ આ લોકના પદાર્થમાં મારું તારું ને ખેંચાતા ને ધમાલ છે, એમ કલ્યાણની બાબતમાં પણ આ લોકો ધમાલ કરે છે. તો એમાં તો લૌકિક ભાવ આવ્યો, અલૌકિક પણ તો રહ્યો નહીં, અલૌકિકતાનો નાશ થયો. માટે કઈ રીતે કલ્યાણ થશે? માટે મને પૂછવાની ઈચ્છા થાય છે, ખબર પડતી નથી. મેં સીધું પૂછ્યું કે વાંકું, પણ હું પૂછું છું કે આ બધા હજારો ઉપાસકો આમ નામ આ જગતમાં ખેંચાતાની કરે છે, માથાકૂટ કરે છે, ધમાલ કર્યા કરે છે અને પાછા મોક્ષની વાત કરે છે. મોક્ષ એનો કઈ રીતે થતો હશે? જોવામાં તો એવું લાગે છે પોતે જ બુડેલા છે, બીજાને કેમ તારશે? પોતે હજારો પ્રકારના મમત્વ બાંધીને ખોટે ખોટું ખેંચ્યા કરે છે. સાચું ખેંચતા હોય તો વાંધો નહીં, બિન જરૂરતે ખેંચે છે. કદાચ પોતાનું શ્રેષ્ઠ કે સમજી શકાય છે, પણ બીજાની મોઢામાંથી આવે એવા શબ્દમાં નિંદા કરે છે. આનું કલ્યાણ કેમ થશે? સ્વામિનારાયણ ભગવાનને આદેશ એવો આપ્યો છે, નિંદત નહીં કોઈ દેવકુ, બિન ખપતો નહીં ખાસ. કોઈ દેવની નિંદા કરવી નહીં, બિન ખપતું ખાવું નહીં, વગેરે વગેરે પુરુષોત્તમ નારાયણે આદેશ આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણે ક્યારે કોઈ દેવની નિંદા કરી નથી, તો અવતારની નિંદા તો ક્યાંથી કરી? માટે ભગવાનના ભક્ત પરમેશ્વરનું ભજન તો કરે છે, પણ પાછું ભજન બાળી દે છે. લોકની માફક અલૌકિક માર્ગમાં પણ એકાબીજનું કાપે, એકાબીજનું નિંદે, એકાબીજનું વાઢી નાખે અને એ પણ અહંકારને વશ થઈને, અભિમાનને વશ થઈને, ઈર્ષા માન કપટ દંભ અધે ખાઈને વશ થઈ અને આમનામ કર્યા કરે છે, તો જેનામાં અધર્મ સર્ગ વાસ કરીને રહ્યો છે એ તો માયામાં બુડેલો કહેવાય. બુડેલો કોઈ દિવસ બીજાને તારી શકતો નથી. એટલે શિષ્ય એમ કે છે, ગુરુ બુડ્યો બુડ્યાને તે કેમ તારશે રે, માટે મોટો એ વાત નો સંશય રે. બુડ્યો બુડ્યાને કેમ તારશે રે, માટે મોટો એ વાત નો સંશય રે. તે કહો કેને સેવે કેવું સુખ પામે રે, કેને સેવે કેવું દુખ વામે રે. કેને સેવે કેવું સુખ પામે રે, કેને સેવે કેવું દુખ વામે રે. કેને સેવે કેવું ફળ થાય રે, કેને પૂજે ફળ થી મુખાય રે. આ બુડેલો બીજાને કેમ તારશે? તરતા આવડતું હોય એ બીજાને તારે, પોતે હમ મમત્વની ગ્રંથિમાં, ઈર્ષામાં, અભિમાનમાં, અહંકારમાં, માન મોટાઈમાં બુડ્યા છે. પોતાનું સર્વથી સારું કહી બીજાની નિંદા કરીને પોતાને આ જગતમાં આગળ થઈ મનાવવું, પૂજાવવું કે માન વધારવું ગમે તે હોય ઈચ્છા, પણ એ માયામાં બંધાણેલા દેખાય છે, તો એનું કઈ રીતે કલ્યાણ થશે? અને એનું નહીં થાય તો એ બીજાનું કલ્યાણ કેમ કરશે? આ પ્રશ્ન પૂછ્યો છે. વળે એમ કે છે, હવે બીજો પ્રશ્ન એ પૂછું છું કે આ કોને સેવવાથી કેવું ફળ મળશે? કોને સેવવાથી કાળથી મુકાવાશે? કોને સેવાથી કેવું સુખ થશે? કોને સેવાથી કેવું દુઃખ જશે? એ મારા પ્રશ્નો છે. વળી એક વાત એ પૂછું છું, કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂરણધામ રે. કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂરણધામ રે. કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂરણધામ રે. કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂરણધામ રે. હે હ સંદેહ સર્વે મટાડી રે, જો વિવેકે વિગતિ પાડી રે. દેહ સંદેહ સારા મટાડી રે,
જી જથારથ કેવારે પૂછા પ્રશ્ન નો ઉત્તર દેવારે
યોગ્ય જી જથારથ કેવારે પૂછા પ્રશ્ન નો ઉત્તર દેવારે
પૂછે એટલું જોડિયા પાણ રે ત્યારે બોલિયા મુખ સુજાણ રે
પૂછે એટલું જોડિયા પાણ રે ત્યારે બોલિયા મુખ સુજાણ રે
અક્ષરધામમાં કોના થકી જવાય કોને સેવે પૂર્ણ કામ થવાય આટલા મારા પ્રશ્નો છે અને બહુ આ પ્રશ્નો આમ સીધા લાગે છે પણ મહા ઊંડાણ વાળા પ્રશ્નો છે કારણ એનું એ છે કે અમે એમ પૂછે છે કોને સેવે કેવું સુખ થાય આગળ તમામ અવતારોના નામ લીધા તમામ મતપંથના નામ લીધા તમામ વેશ બોલી સાધન વગેરેના નામ લીધા પછી એમ પૂછે છે કેવા સાધનથી અને કેને સેવવાથી કોની ઉપાસનાથી કેવું ફળ મળે કોને સેવે કાળથી મુકાવાય કોને સેવે જગતનું દુઃખ નાશ થાય કોને સેવે અંતરમાં સુખ થાય અને કોને સેવે અક્ષરધામમાં જવાય આના ઉત્તરમાં મુમુક્ષુને મુક્ત આગળ કહેશે કે ભગવાન શ્રી હરિને પામવું હોય અક્ષરધામને પામવું હોય તો એ શ્રીહરિની ઉપાસના સિવાય કોઈ પણ બીજી વાત એમાં કામ લાગતી નથી ભગવાનને પામવું હોય તો ભગવાનની ઉપાસના અને ભગવાનની આજ્ઞા આ બે વાના જીવને અજડ કરીને રાખવા પડશે એ વાત આમાં ચોખ્ખી આગળ ઉત્તરમાં કહેશે હવે મુક્ત મુમુક્ષુને કહે છે
મુક્ત કહે સોણા મુમુક્ષુ સારા પૂછ્યા તે પ્રશ્ન ઉત્તર એનો આપીએ ને કાપીએ સંશય સઘન ઉત્તર એનો આપીએ ને કાપીએ સંશય સઘન એ કલ્યાણ છે કંઈક ભાત નામ એની જુજવી જુજવી વાત
કલ્યાણ છે કઈક ભાત એની જુજવી જુજવી જાત
સર્વે કલ્યાણ સરખા નહીં તેની સાંભળી લે હવે વાત
સર્વે કલ્યાણ સરખા
મુક્ત કહે છે મુમુક્ષુ બધાય કલ્યાણ એક સરખા નથી કલ્યાણનો તો આ જગતમાં પાર નથી કારણ કે મુમુક્ષુએ એવું પૂછ્યું કે બધાય કલ્યાણ સરખા કે કોઈ કલ્યાણ અધિક ઓછું છે અને કલ્યાણ એક જ કહેવાય છે ઘણા કલ્યાણ છે મુક્ત કહે છે કલ્યાણનો તો પાર નથી અને બધા કલ્યાણ સરખા એ નથી કલ્યાણ માત્રમાં અધિક ન્યૂનપણું છે આટલી વાત ભગવાનને પામવા વાળાએ ખાસ ધ્યાનમાં લેવી ઘણાના મનમાં એવું છે કલ્યાણ એટલે એક સરખું એક ગામમાં એક ભાઈને મેં પૂછ્યું મેં કહ્યું અક્ષરધામ અને સ્વર્ગ એક કે જુદું જુદું હવે એ 40 વર્ષથી મંદિરમાં સૂતા હતા અને કથા વાર્તા કેટલી સાંભળી છે એને પૂછ્યું અક્ષરધામનો સ્વર્ગ એક કે જુદું ત્યારે એ કે એ તો બળ્યું બધું એક જ ને કે એમાં ચોઈથી તમે ભેદ પાડ્યો અક્ષરધામ કહો કે સ્વર્ગ કહો એને કેટલાય વર્ષ સત્સંગ કર્યો તોય અક્ષરધામ અને સ્વર્ગ જુદું ન પડ્યું વિચાર કરો એટલે આવી બધી કસર ન રહી જાય ભગવાનના ભક્તને એટલે નિષ્કળાન સ્વામી કલ્યાણની બાબતમાં ચોખવટ કરવાની મહેનત કરે છે કલ્યાણ કોને કહેવાય પણ સ્વામીના મનમાં એક વિચાર તો થાય છે કે આપણે કોઈની નિંદા તો કરવી નથી કોઈની ટીકા કરવી નથી
આપણને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે અને એને સેવે આત્યંતિક કલ્યાણ આપણું થવાનું છે, એ વાત નક્કી છે. પણ આપણે આપણું ઊંચું કહેશું તો બીજાને આપોઆપ એનું નીચું લાગશે અને એમ થશે કે અમારી નિંદા કરી, એટલે સ્વામીના મનમાં સંતાપ થાય છે. કારણ કે આમાં તો હજારો મતપંથવાદીઓની વાત લખી નાખી સ્વામીએ, હજારો મુમુક્ષોની, હજારો સાધકોની, હજારો ઉપાસકોની, હજારો અવતારના શિષ્યોની, એના શિષ્યના શિષ્યોની બધાની કથા લખી છે. એટલે મનમાં એક તો શોક સ્વામીને થાય છે કે એમ કેમ કેવું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા વગર આત્યંતિક મોક્ષ ન થાય, પણ તોય સ્વામીની વાતમાંથી તો એ રણકાર નીકળશે જ કે અક્ષરધામમાં જવું હોય, કોણ થકી જવાય અક્ષરધામ રે, કોણ થકી થવાય પૂર્ણ કામ રે, તો એના ઉત્તરમાં એટલું જ છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી જ અક્ષરધામમાં જવાય અને પૂર્ણ કામ થવાય. બાકી અમુકને સેવે તો કાળ થકી મુકાવાય, અમુકને સેવે કાંઈક દુઃખ હોય તો જાય, અમુકને સેવે કાંઈક થોડા ઘણા સુખિયા થવાય, પણ અક્ષરધામમાં તો ન જવાય. પણ સાચી વાત કેવી છે એટલે મનમાં શોક થાય છે. એટલે સ્વામી એમ કે છે, સાચું કહેતા સંતાપ છે, ખોટું કયા માં સહી ખાચ.
સાચું કહેતા સંતાપ છે, ખોટું કયા માં સહી ખાચ.
બેઉ પ્રકારે બાધ છે, મને વિચારું છું તે હમાચ.
બેઉ પ્રકારે બાધ છે, મને
તો સંતાપ થવાનો, કારણ કે બધાની શાંતિ નથી રહેવાની. અને જો ખોટું કહો તો પછી ફાયદો હું, સાચું કહો તો સંતાપ થવાનો છે એટલે એ ડખો, અને ખોટું કહો તો ફાયદા વગેરેનું અમથુમથું ગળું તાણું એ ડખો. બે પ્રકારે બાધ છે, મારે કરવું શું, એટલે વારંવાર વિચાર કરું છું કઈ રીતે લોકોને સમજાવવું, કઈ રીતે લોકોને ગળે વાત ઉતારવી કે પૂર્ણ પુરુષોત્તમની ઉપાસના કરો, સહજાનંદનું ભજન કરો. બીજી બધી માથાકૂટ પડી મેલો, ભગવાન શિવાયનાને માનવા, પૂજવા, ભજવા એ આત્યંતિક કલ્યાણનું સાધન નથી. ભગવાન શિવાય નાની ઉપાસના છે તો આ લોકનું સુખ તમને આપશે, કંઈક થોડું ઘણું દુઃખ ટાળશે, પણ પ્રભુ વિના અક્ષરધામ કોણ આપશે? માટે સાચું કહેશો તો કોકને એમ થશે કે આ તો બધી વડાઈ ગાય છે, અને ખોટું કહેવામાં કાંઈ ફાયદો હોય નહીં, અને ખોટું કહીને નકામો ટાઈમ બગાડવો, કાગળ બગાડવો, હું મકામી માથાકૂટ કરવી, એટલે એ લખી નાખ્યું સ્વામી કે વારંવાર વિચારું છું પણ શું. પણ પૂછું જ્યારે તે પીત શું, જ્યારે આપશું તારા અનુપા. કેશું કલ્યાણ નિવારતા, સાચે સાચી શુદ્ધ સ્વરૂપ.
કેશું કલ્યાણ નિવારતા, ત્યારે આપશું.
પણ જો તે પૂછો તો જેવી છે એવી ચોખ્ખી મોક્ષ ની વાત કરી દેવી છે. કોઈને મોક્ષ મેળવવામાં અંધારું ન રહે, બસ સ્વામી કે ચોખવટ કરી નાખવી, પૂછ્યું એટલે પૂરું થઈ ગયું, નહીતર નહોતું કેવું, કેવા જેવું હતું એ નહીં, કેમ કેવું. જગતના જીવને એમ થાય કે આ તે અમારું ખંડન કર્યું, પણ આત્યંતિક કલ્યાણ તે કાંઈ ભગવાન ભજ્યા વગર કોઈને મળવાનું. એટલે સ્વામી કહે છે ચોખ્ખું કરવું છે. આ જગતમાં ઘણા કહે છે સાધુ થયા છે, ગ્રસ્તાશ્રમમાં રહ્યા એ તો સમજ્યા, સાધુ થઈને ભેખ લઈને ફરે છે પણ મોક્ષની બાબતમાં સમજ્યા નથી. અને આ નિષ્કળાંત સ્વામી તો પ્રગટ પુરુષોત્તમ નારાયણને મળેલા છે ભગવાનની સાથે, જેણે 30-30 વર્ષ જીવન જીવ્યું છે ભેખ લઈને, પોતાના કલ્યાણને આત્યંતિક મોક્ષને નથી સમજી શકતા. નિષ્કળાંત સ્વામી એ કહે છે, સ્વામી કહે છે ભેખ ભક્ત આ ભવમાં ઘણે રે, માન્યો કલ્યાણ પુણ્ય આપણે રે.
ભેખ ભક્ત આ ભવમાં ઘણે રે, માન્યો કલ્યાણ પુણ્ય આપણે રે.
છે જગમાં જન રે વ્રત દાને માને શ્રેય મન રે
જય જયકાર છે જગમાં જન રે વ્રત દાને માને શ્રેય મન રે
એકને ચપટી ચૂણ દેવાય રે તેને પણ કલ્યાણ કહેવાય રે ભરી પાય પાણી રે તે પણ કલ્યાણ થવાનું જાણી રે
કેને પોષ ભરી પાય પાણી રે તે પણ કલ્યાણ થવાનું જાણી રે
સ્વામી કે છે આ જગતમાં કેટલાય પ્રકારનું કલ્યાણ કહેવાય છે કોઈકને પાણી પાવ તોય પણ કલ્યાણ કહેવાય કોઈને મુઠ્ઠી દાણા દો એ પણ કલ્યાણ કહેવાય અર્થાત તે પણ મારું કલ્યાણ થયું એમ માને છે કોઈને કાંઈ પણ દાન દેવામાં આવે તો એ દાન આપીને માણસ એમ માને છે કે મારું કલ્યાણ થયું ભૂખ્યાને જમાડે તોય એના મનમાં એમ થાય છે કે મારો મોક્ષ થશે માણસોને જમાડીને મોક્ષ ઈચ્છે છે કોઈ વસ્ત્ર વગેરેનું દાન દઈ અને મારું કલ્યાણ થશે એમ માને છે કોઈ વ્રત કરીને મારું કલ્યાણ થશે કોઈ તપ કરીને મારું કલ્યાણ થશે કોઈ તીર્થયાત્રા કરીને મારું કલ્યાણ થશે કોઈ ગાય ભેંસ હાથી ઘોડા દાનમાં આપે છે કોઈ પૃથ્વીનું દાન દે છે કોઈ કાશીએ જઈને કરવત પણ લે છે અને મનમાં એમ માને છે કે મારું મોક્ષ થશે અને કોઈ હિમાલય જઈને હાડ ગાળે છે કોઈ પર્વત ઉપરથી પડે કોઈ અગ્નિમાં પિંડ પ્રજાળે છે કોઈ કમળ પૂજા કરે કોઈ ભૈરવ જપ ખાય તે પણ મનમાં મારો મોક્ષ થાય એવું માનીને કરે છે ભલે કોઈ તીર્થ વ્રત કરે કોઈ સ્નાન કરે કોઈ બધું પોતાનું દાનમાં દઈ દે કોઈ ધર્મ નિયમ પાળે છે કોઈ ટેક રાખે કોઈ બાધા રાખે બધા એના મનમાં વિચાર છે કે આમ કરવાથી મારો મોક્ષ થશે આ બધા સાધનો બતાવ્યા આ સાધનોથી જીવાત્માઓએ પોતાનો મોક્ષ માન્યો છે કોઈ કઠણ તપ કરે છે કોઈ ઉદાસી થઈને મનમાં ફરે છે કોઈ કેવળ ફળ ખાય કોઈ કેવળ છાલ ખાય કોઈ કેવળ પાણી પીને રહે છે બધાએ કલ્યાણ કરવાનું મનમાં નક્કી કર્યું છે પણ કેમ કરવાથી કલ્યાણ થાય એ વાતને શુદ્ધ સમજતા નથી બીજા હજારો હજાર ઉપાય કરે છે પણ મોક્ષની વાત જેવી જોઈએ એવી જગતના જીવ મોટે ભાગે સમજતા નથી સ્વામી કે ઠીક છે પરિશ્રમ કરે છે પામશે પણ જેનો જેવો પરિશ્રમ રે પામે કલ્યાણ માનો એ મર્મ રે
પણ જેનો જેવો પરિશ્રમ રે પામે કલ્યાણ
સ્વામીએ ચોખવટ કરી નાખી જેની જેટલી મહેનત જેનો જેટલો પરિશ્રમ એટલું એને કલ્યાણ મળશે હા ઉઘાડી વાત કરી સમુદ્ર હોય ભરેલો શિકાર મીઠા જળનો અને મહારાજે એમ કહ્યું કે કોઈ માલિકો શેરનો લોટો જઈને પાણી ભરે તો શેર આવે બશેરના લોટા વાળો જઈને પાણી ભરે તો બશેર આવે સમુદ્રને કાંઈ છે નહીં કને ઓછું દેવું કને બધું દેવું એમાં જગતના જીવ જેવી મહેનત કરે જેવી ઉપાસના જેવું ભજન એવું એનું કલ્યાણ થશે હવે કલ્યાણ કેવી રીતનું મળે છે એની સ્વામી થોડીક વિગત પાડે છે બહુ સમજવા જેવી વિગત પાડે છે શું શું એ કલ્યાણમાં પામે છે તો એ કહે છે કોઈ પામે અન્ન ધન ધામ રે કોઈ પામે ગરાસન ગામ રે
કોઈ પામે અન્ન ધન ધામ
આ બધું કલ્યાણ
પામે
રાજ સાજ સુખ રે સુતા કલત્ર નહી દેહ દુખ રે
કોઈ પામે રાજ સાજ સુખ રે સુતા કલત્ર નહી દેહ દુખ રે
હે પણ કલ્યાણ એક
માની રહ્યા છે એ માયરે
એ બાણ કલ્યાણ એ કહેવાય રે સુખ માની રહ્યા છે એ માયરે
કલ્યાણ ના નામ આવ્યા કોઈને અન્ન મળ્યું માનો એ કલ્યાણ થયું એ એક કલ્યાણ ભૂખ્યા થયા હોય ને પેટ ભરીને ખાવા મળે તો એ સમજવું કે કલ્યાણ થયું ઘર ન હોય ને સારું ઘર રહેવા મળી જાય તો માની લેવું કે મોક્ષ થયો એટલો આ બધાય કલ્યાણ કોઈને ગામ મળે કોઈને ગ્રાસ મળે કોઈ ધામ મળે કોઈને ધન મળે કોઈને રાજ મળે કોઈને સુખ મળે કોઈને સુત મળે અને કોઈને કલત્ર મળે એટલે પત્ની અને કોઈકને દેહમાં દુઃખ હોય ને મટી જાય તો એ કલ્યાણ થયું કહેવાય આવા કલ્યાણને જગત આખું ઈચ્છી રહ્યું છે અને આવા કલ્યાણ માટે આગળ કયા એવા સાધનો કરે છે કોઈ વ્રત કરે તપ કરે દાન કરે જપ કરે તીર્થ કરે સ્નાન કરે યજ્ઞ જગન જે ફાવે એ હવ કરે છે અને આ કલ્યાણ એને મળે છે પણ સાચું કલ્યાણ દુનિયામાં કોઈકને સમજાય છે ને બાકી એમના મનુષ્યનું તન ખોઈને મરી જાય છે એની આંખ ઉગાડવા માટે આ ગ્રંથ કર્યો છે સમજવું માણસો સમજશે અને બાકીના એ જે કલ્યાણ માન્યું હોય એ કલ્યાણ માનવાના અને જે સાધન માન્યું હોય એ સાધન માનવાના સ્વામી કહે છે વળી એક બીજું કલ્યાણ જગત માને છે એની વ્યાખ્યા કરું છું કોઈ પામે અમરાવતી રે તે પણ પૂર્ણ માને છે પ્રાપ્તિ રે
કોઈ પામે અમરાવતી રે તે પણ પૂર્ણ માને છે પ્રાપ્તિ રે
હે શિવ બ્રહ્માની પૂરીને પામીને રે માન્યું પામ્યા પૂરણ ભાગી ખામી રે
સેવા બ્રહ્માને પોરેને પામી રે માન્યું પામ્યા પૂરણ ભાગી ખામી રે
શિવની પૂરી કોઈ સ્વર્ગપુરી કોઈ બ્રહ્માની પૂરી પામીને એમ માને છે કે બધી ખોટ ખામી ભાંગી ગઈ અને આપણો મોક્ષ થઈ ગયો આવું માને અને એવું માનતા હશે તો જ એને ભજતા હશે ને ઉઘાડું છે સારા સારા ભલા ભલા ડાયા માણસો પણ અમુક અમુક એવી ઉપાસના કરે છે જેવી ઉપાસના એવું ફળ મળવાનું ગુણાતીતાનંદ સ્વામીએ તો હાવ જાડી ભાષામાં એવું કહ્યું ટોલો એટલે વ્યાય લીખ આવે કે છે ને અને ભેંસ વિસાય તો એમ કે મોટું જબર પાડું આવે એમ જેની જેવી ઉપાસના એવું એને ફળ મળે છે એમ જો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે તો કલ્યાણ પણ એવું જબરું થશે અને બાકી બધી ઉપાસનાઓ છે એમાંથી લીખ આવ્યા જેવું મળવાનું છે બાકી કાંઈ મળવાનું નથી પણ જીવ સમજતા નથી એનો સ્વામીને મનમાં વર્તો થાય છે વળી એમ કહે છે કે વિના બીજા જે જે લોક છે સ્વામી નામ લેતા નથી મભમમાં કહે છે બીજા જે લોકો છે એ લોકને પણ અમુક અમુક પામીને મનમાંથી શોક સમાવી બેઠા છે કે આપણને પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ પણ અક્ષરધામ મળ્યા સિવાય પ્રભુ મળ્યા સિવાય પૂરણ પ્રાપ્તિ કોઈ દિવસ થતી નથી અને કોઈએ માનવી એ નહીં સ્વામી કહે છે
એ હ વિના બીજા બહુ લોક રે પામી સમાવી બેઠા છે શોક રે એ હ વિના બીજા બહુ લોક રે પામી સમાવી બેઠા છે શોક રે
પણ આત્યંતિક જે કલ્યાણ રે તેની રીત ભાત જોદી જાણ રે
પણ આત્યંતિક જે કલ્યાણ રે તેની રીત ભાત જોદી જાણ રે
પણ આત્યંતિક જે કલ્યાણ રે તેની રીત ભાત જોદી જાણ રે
પણ આત્યંતિકા કલ્યાણ રે તેની રીત ભાત જોદી જાણ રે
અહીંયા ચોખી ચોખવટ કરી બધાય કલ્યાણ ભલે રહ્યા પણ આત્યંતિક કલ્યાણની રીત ભાત નોખી સમજો ભગવાનના ભક્તને
અહીંયા ચોખવટ કરીને ચોખ્ખું કહેવામાં આવ્યું છે ને તેમ છતાં એ નહીં સમજાય તો એને મોટી ભૂલ થવાની છે. આતંતિક કલ્યાણ એ બીજા કલ્યાણ જેવું નથી. સારંગપુરના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે એવી ચોખવટ કરી છે, આતંતિક કલ્યાણ જે ભગવાનનું અક્ષરધામ એને કોણ પામે છે? ત્યાં પાંચ સાધન કયા છે? પાંચ સાધન અમથા કીધા છે, કરવાના જ કીધા છે? તા કે ના, કરવાના જ કયા છે. આત્યંતિક મોક્ષ જોતો હોય તો શ્રદ્ધા, અતિદળ બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા, અતિદળ વૈરાગ્ય, પાંચ સાધનો કર્યા વગર છૂટક્યો નથી ભગવાનના ભક્તને. અને એ સાધન ન કરે તો અક્ષરધામને તો ન જ પામે, આવું લખ્યું છે. ત્રણ વાર ના પાડી છે. ઘણા એમ કે છે કે શાસ્ત્રમાં એવું લખ્યું છે ને કે ઘેલા ઉપરથી પંખી ઉડીને જાય એનું એક કલ્યાણ થાય, થાય કલ્યાણ. આમાં કયા ને કલ્યાણ? ઘણા કયા, એમાંથી એકાદું એનું થાય. એ તો મંદિરમાં આવીને સાધુ થાય એનું કલ્યાણ થાય. કેમ જે રડવા જવું નહીં, કામ નહીં, કાજ નહીં, નીત બપોરે લાડવા મળે, આ કલ્યાણ નહીં? પરમ શાંતિ લ્યો, આ મોક્ષ કહેવાય. કલ્યાણનો તો પાર જ નથી, પણ આપણે કયું કલ્યાણ જોતું છે એ પહેલાં વિચારવું જોઈએ ને. આપણે કયું કલ્યાણ જોતું છે? આત્યંતિક કલ્યાણ કરવું હોય તો સારંગપુરના 11મા વચનામૃતમાં જઈને જોવું અને એને પૂછી જવું, ભાઈ આત્યંતિક કલ્યાણ કેમ થાય? અને બાકી તો ઘણું કલ્યાણ લખ્યું છે, સત્સંગીના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ. તે વળી કયું કલ્યાણ છે? આત્યંતિક કલ્યાણ છે. ત્યાં ચોખવટ તો એવી કરી નથી આત્યંતિક કલ્યાણ. આ અધ્યાય સાંભળે કે આ અધ્યાય કહે એનું એ કલ્યાણ. એ કયું કલ્યાણ થતું છે? એ બધા કલ્યાણમાં ફેર છે અને આત્યંતિક કલ્યાણની રીત ભાત જુદી છે એમ કહ્યું. અહીં ચોખવટ કરી નાખી, પણ આત્યંતિક જે કલ્યાણ રહે તેની રીત ભાત જુદી જાણે રે એમ કહ્યું. એની રીત ભાત જુદી છે એ એમ ન થાય. અને આપણે તો મોટી મોટી વાતો કરવાની હોય ત્યારે હવ કરીએ, આમ કરો એટલે કલ્યાણ, આમ કરો એટલે કલ્યાણ. તમારું કલ્યાણ થઈ ગયું એ તો 5 રૂપિયાનો થાળ કરાવી એટલે કલ્યાણ થાય. કેમ જે 4-5 લાડુડી આવે ચોખા ઘીની ખાઈએ એટલે કલ્યાણ. કલ્યાણ તો બહુ સસ્તું, પણ આત્યંતિક કલ્યાણ જે કલ્યાણ એવું છે કે પછી ક્યારેય એમાંથી પાછું પડવાનું નહીં, ત્યાંથી ફેરવણી નહીં. અને એ કલ્યાણ કોનાથી થાય? આ પ્રશ્ન પૂછ્યો છે. શિષ્ય કહ્યો કે કોના થકી અક્ષરધામ જવાય અને કોના થકી પૂર્ણ કામ થવાય? એના ઉત્તરમાં સ્વામી કહે છે, સાંભળો, આત્યંતિક કલ્યાણ કેમ થાય? તે તો હરિ હરિ જનથી થાય રે, સાચું કલ્યાણ જેને કહેવાય રે.
તે તો હરિ હરિ જનથી થાય રે, સાચું કલ્યાણ જેને કહેવાય રે.
તે તો હરિ હરિ જનથી થાય રે, સાચું કલ્યાણ એને કહેવાય રે.
તે તો હરિહરી જનથી થાય રે, સાચું કલ્યાણ જેને કહેવાય રે.
સમાજી લે જે તું એઠલું સાર રે, નથી બીજો નિશ્ચય નિર્ધાર રે.
સમજે
બીજો નિશ્ચય નિરધાર રે,
સમજે લાજતો એ ટાલો સાર રે, નથી બીજો નિશ્ચય નિરધાર રે.
એટલી ચોખવટ થી વાત સમજી લેજે, કા ભગવાન મળે ને કા ભગવાન ના ભક્ત મળે, આ બે મળ્યા સિવાય કોઈ દી મોક્ષ ન થાય. આ ગમે એટલા સાધન કરે કલ્યાણ આ બે મળે તેથી થાય. અને એ મળ્યા એટલે મોક્ષ થયો સમજવું. અને વચનામૃતમાં બે જ વાત પ્રધાન છે, કાં ભગવાન કાં ભગવાનના સાધુ મળે એટલે એનું પરમ કલ્યાણ થયું.
પદ્માવતમાં વાત આવે છે ભગવાનના સંત મળે એટલે એનો મોક્ષ થયો, એવી વાત લખી છે. મોક્ષ થયો સાધુ મળે અને ભગવાન મળે, અને ભગવાન ન મળે અને ભગવાનને મળ્યા વિનાના સંત મળે તોય કલ્યાણ થાય નહીં. ભગવાન મળે અને ભગવાનને મળેલા સંત મળે તેથી મોક્ષ થાય. આ કલ્યાણ નિર્ણયનો મેન રણકારો આ છે. જોકે બધા માણસના મગજમાં વાત આવે એવું નથી, કારણ કે આ ગ્રંથ ઊંચી સ્તરનો, આપણે બધાનું મગજ નીચી સ્તરનું. આમ ફિટ કેવી રીતે થાય? આપણે બધાને લગભગ મફત કલ્યાણ જોઈએ છે, અને આમાં કલ્યાણની કિંમત લખી છે, એનું કરવું શું? આમ તો જો કે હા મફત લખ્યું છે, પણ એ મફત આપણેથી થાય નહીં એવું લખ્યું છે. શું આપણે કોક વાત એમ બતાવે કે ભાઈ તને એક ઘડિયાળું મફત આપું, પણ તું એકવાર મને પગે લાગે એટલે મફત આપું. પણ પગે આનાથી લગાય એવું હોય નહીં એટલે ઘડિયાળ મફત મળે નહીં. મુસીબત એ છે, મળે જ મફત, પણ પગે લાગવું પડે છે એટલી તકલીફ છે. એમ ભગવાનને ભગવાનના સાધુના દાસ થવાનું આમાં લખ્યું છે, એ આપણેથી પાછું થવાય એવું ન હોય. આપણે સાધન કરી શકીએ એવું હોય, પણ દાસ થઈ શકીએ એવું ન હોય. ઘણી વખત એવી પરિસ્થિતિ થાય છે, સાધન કરી નાખીએ, ચાંદ્રાયણ ગોતો, ચાંદ્રાયણ વ્રત, તપ, બોલો, માસો હોય કરીએ, પણ પાછું આ ન થાય તો મોક્ષ ન થાય. ના કે છે, સાધનનું બળ તોડી નાખ્યું છે, કાં પ્રભુ પ્રગટ મળે, અને કાં મળે પ્રગટના મળેલ ભગવાનના સંત તો મોક્ષ થાય. અને એ કલ્યાણ એવું થાય ફરી વાર પાછું પડવાનું રહે નહીં. સ્વામીના શબ્દમાં સાંભળો,
મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. કે તે હા વિના તો કોઠી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે.
એ વિના આત્યંતિક કલ્યાણ નહીં થાય. ના કહી દે, જેમ સૂર્ય વિના રાત ન જાય. ખરેખર લખ્યું છે, સૂર્ય ઉગે નહીં, રાત ન જાય, પ્રભાત ન થાય, એમ પ્રગટ પ્રભુ મળ્યા વગર કોઈ દી કલ્યાણ સમજવું નહીં. આ કલ્યાણ નિર્ણય. ઘણા ભક્તની ભૂલ એટલી બધી હોય છે, મોક્ષ માની બેઠા છે, માલકર માની લીધું છે કલ્યાણ થઈ ગયું, અને એટલે જ એનાથી સાધન નથી થતું, ભજન નથી થતું, કારણ કે મોક્ષ મનાઈ ગયો. સ્વામી ચોખ્ખું કહે છે, ભગવાન મળ્યા વગર મોક્ષ ન થાય. ભગવાન મળે એટલે મોક્ષ થયો સમજવો, અને ભગવાન નથી મળ્યા ત્યાં સુધી મોક્ષમ ખામી છે. અને કોઈ એવું ન સમજતા કે મરી ગયા પછી ભગવાન મળે છે, જીવતા ન મળે એવું નથી. ભગવાન જીવતા મળે, મરી ગયા પછી જ ભગવાન મળતા હશે. મરી ગયા પછી મોક્ષ મળે, મરી ગયા પછી કદાચ તમે એમ કહો કે અક્ષરધામ મળે બરાબર છે, પણ કઈ ભગવાન મરી ગયા પછી મળે એવું નથી. ભગવાન તો જીવતાય મળે, અને ભગવાન મળે એ મોક્ષ. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એ બરાબર છે, પણ આપ મુવા વિના ભગવાન ન મળે એ બરાબર નથી. ભગવાન મેળવવા હોય તો મરી જવું પડે પછી ભગવાન મળે એવું નથી. અને હવે મનમાં એવું નક્કી કર્યું છે કે અંતકાલે મારા તેડવા આવશે અને ભગવાન ધામમાં લઈ જાય, અને પ્રાર્થના કરે તોય એવી કરે કે ભગવાન અંતકાલે તેડવા આવજો, અંતકાલે દર્શન દેજો. ભગવાનને હસવું આવે છે કે વહેલો આવું જ કઈ વાંધો, અંતકાળે દર્શન દેજો એમ કે છે, એના કરતા થોડોક પાંચ દી વહેલા દઉં તને કઈ તકલીફ કરી. આપણો અંતકાળની પ્રાર્થના કરે, અંતકાળે દર્શન દેજો. ઘણા મોટા ભાગની પ્રાર્થના એવી કરે છે, મેં મારા કાને સાંભળી દીધી, હે ભગવાન અંતકાળે દર્શન દેજો. એનો અર્થ એ થયો કે પેલા ભલા થઈને અમારા કાર્યમાં નડવા આવતા નહીં, અંતકાળ સિવાય એની કરે જોતા નહીં, અમે જે કરીએ કરવા દેજો, અમને બહુ મજા છે, છેલ્લે આવજો, વચમાં નહીં ડખો કરતા.
ભારે મજા આવી ગઈ છે પિક્ચર જોવાની, ભોગ ભોગવવાની, ફેલ ફતુર કરવાની. એટલે અંતકાળનું ફરમાન આમ તો કરતો હોય કે અંતકાળે દર્શન દે. વિચારવા જેવી વાત છે કે અંતકાળે કદાચ મરવાની અણીએ આવ્યા અને આપણી કચાશને લઈને ભગવાન ન આવ્યા તો હવે પછી શું કરવું, પછી શું કરવું? માટે ડાયો તો એનું નામ જ કે અંતકાળનું પડ્યું મેલી અને ભગવાનને વહેલા વહેલા જેમ બને એમ પામી જાય એનું નામ હોશિયાર માણસ કહેવાય. અને ભગવાન ન મળે, ભગવાનના દર્શન ન થાય, પ્રગટ પ્રભુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કલ્યાણ મનાઈ જાય છે, એ તકલીફ મને મોટી લાગે છે. એ કલ્યાણ નિર્ણયની કથા કે લઈને બેઠો છું એટલે કહું છું, સાંભળો. નિષ્કળાન સ્વામીના શબ્દ સ્વામી શું કહે છે? સ્વામી કહે છે, તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખી રે, નોય કલ્યાણ લેવું એ લખી રે.
તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખી રે, નોય કલ્યાણ લેવું એ લખી રે.
તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખી રે, નોયા કલ્યાણ લેવું એ લખી રે.
તેમાં પ્રગટ પ્રભુ માયા પખી રે, નોયા કલ્યાણ લેવું એ લખી.
સ્વામી કહે છે લખી લો, પ્રગટ ભગવાન મળ્યા વગર મોક્ષ થવાનો નથી. જ્યાં લખવું હોય ને લખી લો. માટે મોક્ષ જોતો હોય કરો મહેનત, ભગવાન વહેલી તકે આત્મા પ્રગટ થાય, કાં તો પ્રગટ દર્શન દે. શું કામ અંતકાળની વાટ જોવી પડે? ભગવાન વહેલા આવે તો હું નડે છે એમ. આવવા દો, કરો પ્રાર્થના, આજ દર્શન દો હે ભગવાન, કાલ દર્શન દો. આ તો મરવાની વાટ જોવે, જો મરે તેદી આવજો. જુઓ, ભગવાન મળ્યા પહેલા જો મોક્ષ થાય તો સ્વામી કહે છે,
દેહ વિના જો થાય કલ્યાણ રે, પડે જૂઠા તો સર્વે પુરાણ રે.
દેહ વિના જો થાય કલ્યાણ રે, પડે જૂઠા તો સર્વે પુરાણ રે.
દેહ વિના જો થાય કલ્યાણ રે, પડે જૂઠા તો સર્વે પુરાણ રે.
દેહ વિના જો થાય કલ્યાણ રે, પડે જૂઠા તો સર્વે પુરાણ રે.
પ્રગટ ભગવાન મળ્યા પહેલા જો મોક્ષ થાય તો નિષ્કળાન સ્વામી એમ કહે છે બધાય પુરાણ ખોટા પડે. આપણે કેમ માન્યું છે? આપણી માન્યતા બોલો જોઈ, એકાદ હરિભગત કહો જોઈએ, આપણે કેમ માન્યું છે? બધાએ એમ માન્યું છે મરી પછી કલ્યાણ, કોઈએ જીવતા કલ્યાણ માન્યું નથી, મર્યા પછી જ મોક્ષની વાત બધા એના અંતરમાં ગરી ગઈ છે. જીવતા કોઈને કલ્યાણની જરૂર નથી, ખબર પડતી નથી, આવું ઊંધું અજ્ઞાન ક્યાંથી પેદા થઈ. જેટલા જેટલા આપણા સંપ્રદાયના મહાન સાધુ થયા એ બધાએ દેહ છતાં કલ્યાણ સિદ્ધ કર્યું છે, દેહ છતાં કલ્યાણ સિદ્ધ કર્યું. મરી ગયા પછી કલ્યાણનો વિશ્વાસ શું? મરી ગયા પછી કલ્યાણનો વિશ્વાસ શું? થયું કે ન થયું, અને કદાચ નહીં થાય તો ઉપાધિ કેવી મોટી. ઘણા માણસ બહુ સાવધાન હોય, શું બહાર ગામ જવા નીકળે પછી માનો કે જ્યાં જવું હોય એનું સરનામું એને સાથે લઈ જવું પડે. મને કે મુંબઈ સુરત મોટી સિટીમાં જવું હોય, ત્યાં જવું હોય એનું સરનામું તો લેવું જોઈએ ને. પછી એ ઘરેથી નીકળે ત્યારે બરાબર જોઈ લે કે મારી આગળ સરનામું છે કે નહીં, જોઈ લે હું ખીચામાંથી કાઢી છે કે નહીં, અને જો હોય તો આગળ પગલું ભરે. અને મનમાં એમ વિચાર કરે તો એ તો ન્યા જડી રહે, અંતે અંતે જડી રહે, છેલ્લે જડી રહે. હું છેલ્લે જડી રહે, અમારે અંકલેશ્વર જેવું થાય, અમે અંકલેશ્વરી ગયા હતા સરનામું હારે નહીં ત્યાં ગોતી લેશું છેલ્લે. અત્યારે તો હું સરનામાની ઉપાધિ, હજી તો 100 કિલોમીટર આગું છે, ત્યાં જઈને ગોતી લેવું, તે કાંઈ જડ્યું નહીં. બોલો કે કેણ કર રહ્યા, મેં એ કાંઈ ખબર નથી, આ નામના હરિભગત છે તો કે એમ થોડું જડતું છે, પછી પાછા આવ્યા. મેં તો આવું થાય, માટે પાકું કરે એમનામ ડાયો, મોક્ષ પાકો કરી વાળો અત્યારથી જ. પછી હું અત્યારથી જ પાકું, અને પાકું ત્યારે થયું કહેવાય જ્યારે ભગવાન મળે, ભગવાન દર્શન જાય ત્યારે કલ્યાણ પાકું. એ પહેલાં કલ્યાણનો વિશ્વાસ નહીં, પછી શીખ ભાઈ થાય થાય નક્કી નહીં. છેલ્લે ભગવાન દર્શન દે તો મોક્ષ થયો, ન દે તો રહ્યો, પછી ફરીને જન્મ લેવાનો થયો. અને જો ભગવાન દર્શન થઈ દે, ભગવાન પ્રગટ થઈ જાય આત્મામાં, તો મોક્ષ થઈ ગયો, અત્યારથી થઈ ગયો. પછી એ જીવતો હોય તો મોક્ષ તો એનો થઈ ગયેલો જ હોય, કાંઈ કોઈ એવું ન સમજતા મરી જાય એનો જ મોક્ષ હોય એમ. મોક્ષ એવું કાંઈ નથી, જીવતા હોય એનો મોક્ષ થઈ ગયેલો હોય, અને અમુક મરી ગયા હોય એ નરકમાં ગયા હોય, મોક્ષ નો થયો હોય. ઘણી વખત માણસના મનમાં ઊંધું સમજાય જાય છે, મરી ગયો એનો મોક્ષ થઈ ગયો, જીવતા એનો મોક્ષ બાકી છે. હજી ક્યારે મોક્ષ થાય છે? એટલે કે મરી જાય એટલે મોક્ષ, મરી જાય જન્મ મરણમાં જાય સંપૂર્ણ જાય. અને ઘણી વાર જીવતા એ મોક્ષ પદને પામેલા હોય છે એની આપણને ખબર હોતી નથી. કલ્યાણ નિર્ણય તો એ જ કહેવા માંગે છે કે જીવતા મુક્ત થાવ બસ. અને મુક્ત ત્યારે જ તમે થયા જ્યારે પ્રગટ પ્રભુ તમને મળ્યા. વાત કઠણ છે કે નહીં? આમાં ભગવાન મેળવવાની વાત આવી, મોક્ષની વાત નથી કરતા. નહીતર આપણે એમ માનીએ કે આટલા વ્રતના આટલા તપ કરશો નિર્વાસની થશો એટલે મોક્ષ થઈ જાય. આમાં તો રોકડી વાત કરે છે, રોકડી ઉધારની વાત જ નહીં. લાવો પૈસા અને લ્યો વસ્તુ, પામો દર્શન અને થયો મોક્ષ, એમ વાત છે. આમાં તો બાકી રહ્યું એમ થાય, અને જીવને કોઈને બાકી રહ્યું એમ થાય એટલે ગમતું નથી. થઈ ગયેલું કહો એટલે હવ રાજી થાય, તમારું થઈ ગયું, તમે મૂંઝાશો નહીં. પછી થાય ન થાય એનું કાંઈ નહીં, પણ રાજી પોતો માણસોને તો રે. અમે જો કથાકાર એવી વાતો કરીએ, હે તમ તારે ત્રણ તેમ લાડવા ખાવ, કોના ઉપાસક, આપણું કલ્યાણ તો થઈ ગયું, કોનો આશરો છે, ખાવ પીને ધુબાકા દો. તપ બપ કરવાનું એ તો મોરની વાતું છે, હવે તો ધુબાકા મારો. એ તો પહેલાં બધું તબબ કરવાનું હતું, હવે તો સીધો મોક્ષ. કઈ જાતનો છે એ જ સમજાતું નથી. હવે સીધો મોક્ષ. પછી દાખલો દે કે પહેલાં પગ તોડવાનું હતું, હવે તો મારુતિમાં બેઠા ભેગા ગમે ત્યાં જવું હોય ને, હવે તો વિમાનમાં બેસીને જવાનું ઉત્તર થઈ ગયું. જમાનો બદલાઈ ગયો, જેમ ભૌતિક સુખમાં બદલાઈ ગયું, વિમાનમાં બેસીને જવાનું, મારુતિમાં બેસીને જવાનું, પગ તોડવાના નહીં, એમ આમાં તે કહે છે ભજન કરવાનું નહીં, ઉપવાસ કરવાના નહીં, વ્રત કરવાના નહીં, અને વિમાનમાં બે ઇન્વ્યુ જવાનું. મને આશ્ચર્ય એ થાય કે પહેલાં માણસ પગે હાલીને જતા હતા, હવે વિમાનમાં બેસીને જાય છે. બરાબર છે, પગે હાલીને જતા હતા અને પગ દુખતા હશે, મહેનત થતી હશે, મહેનત પડતી હશે, વાલ લાગતી હશે. અને મારુતિમાં બેસીને જાય, કદાચ પ્લેનમાં બેસીને જાય, જમાનો સુધરો છે એટલે એ જલ્દી પહોંચી જાય, પગ દુખે નહીં. પણ હું તમને એટલું પૂછું કે જલ્દી પગી જાય, પગ દુખે નહીં, એને માટે એને બીજું કાંઈ કરવું પડતું છે? તમને બધાની ખબર પડે જલ્દી ક્યારે પગ ખીસું ગરમ થયા વગર પગ ક્યારે ન દુખે? પૈસા જોઈ કે નહીં પેટ્રોલના? મારુતિમાં પાથરું બેહાય, મારુતિમાં સીધું બેહી જવાય, જલ્દી પહોંચી જવાય, એ વાત નિર્વિવાદ સાચી છે. પણ જલ્દી ક્યારે પહોંચી જવાય? પૈસા પેટ્રોલના હોય, મારુતિના પૈસા જોઈ કે નહીં, એમના મારુતિ આવે છે એમ. આજ મોક્ષ જલ્દી થાય છે એની ના નથી. પહેલાંની જેમ વાર લાગે એવું નથી, માનો કે પહેલાં વડતાલ જવું હોય તો ચાર પાંચ દિવસે પહોંચતા, અને આજ ત્રણ ચાર કલાકમાં વડતાલ, વડતાલથી આવી આટલું સાનુકૂળ થઈ ગયું છે. ચાર દિવસે પહોંચતા એ ચાર કલાકમાં આપણે પહોંચી જઈએ એટલી સુગમતા થઈ ગઈ. પણ એનો અર્થ એ નથી કે વડતાલ ચાર કલાકમાં આપણે મફત પહોંચી જઈએ. ડીઝલ પેટ્રોલનો ખર્ચ થાય એનું શું? અને પહેલાં ચાર દિવસે પહોંચતા પણ પૈસાનો ખર્ચ નહીં, પહોંચતા ખરા ચાર દિવસ. અને હવે જ્યારે ચાર દિવસના ચાર કલાક થયા તો સામે એટલા પૈસા રળીને લાવવા પડશે ને, એમને એમ ક્યાંથી જવા હે? રાત દિવસ મહેનત કરવી પડશે પછી જવા હે. અને પહેલાંના વખતમાં ખેડૂત તો ચાર છ મહિના કામ કરે ને ઉનાળો શિયાળો બે હી રહે ખાટલા નાખીને, કેમ છે? અને હવે કોઈને મરવાની નવરાઈ નથી, રાત દી કામ કરવાનું. આટલો ફેર પડ્યો કે નહીં? એમ અક્ષરધામમાં આજ જવાય છે જરૂર, જલ્દી જલ્દી જવાય છે એ જરૂર છે, પણ એનો મતલબ એ નથી કે બેઠા બેઠા જવાય છે, કંઈ કરવું નથી પડતું એમ. આજ ટૂંકા સમયમાં જાજુ કરી શકાય છે, જેમ જગતનું થોડાક સમયમાં જાજુ રળી શકાય છે, તેમ ભક્તિની બાબતમાં પણ ટૂંક સમયમાં જાજુ કમાઈ શકાય છે. એટલો કળિયુગનો ગુણ આપણે લીધા જેવો છે કે થોડા સમયમાં માણસ જાજુ રળી શકે, થોડા સમયમાં જાજુ મોક્ષનું પણ સાધન કરી શકે, જેમ ભૌતિક સાધન કરી શકે છે તેમ. પણ એને ભગવાન મેળવવા માટે કાંઈક તો કરવું પડે. ભગવાનના ભક્તને એવું નહીં માનવું જોઈએ કે કાંઈ કરવાની જરૂર નથી. એ ત્રણ ટાઈમ લાડવા ખાવાનું અક્ષરધામમાં, અંતે અક્ષરધામમાં એવું હાવ નથી, તો બધા કુસંગી વ્યા જાય. એ ત્રણ ટાઈમ જ ખાય બધા. અને એવું એ નથી કાંઈ ભૂખ્યા મરી જાવ તો અક્ષરધામમાં જવાય. અક્ષરધામમાં જવું હોય ભગવાનને તો મેળવવા જોઈએ કે નહીં? પ્રભુને મેળવા સિવાય પ્રભુના ધામ લઈ કોણ જશે? હું એમ કહું છું, આપણી હાથે જવાશે? ભગવાનને તો પામવું પડશે. ભગવાન આવશે તો એ અક્ષરધામમાં જવાય ને, કે આપણે ગોતી લે હું માથું મારીને ક્યાં જવું, કઈ ભાડ્યું છે? અને ભગવાન આપણને મળે એને માટે તો આપણે કાંઈક કરવું જ રહ્યું. અને એ શું કરવું એ સ્વામી આગળ કહેશે. એમ હવે સ્વામી ભેખની વાત કરે છે. આ જગતમાં સાધુ ઘણા થયા છે, હવ હવની રીતે મંડ્યા છે, પણ મોક્ષ આત્યંતિકમાં એને બિચારાને ગમ પડી નથી. ભવે ભેખ ભગત છે બહુરે, સાવધાન થઈ મંડ્યા સહુરે.
ભવે ભેખ ભગત છે બહુરે, સાવધાન
તા પોતાના પુષ્ટિને અર્થે રે, નવા નવાની પજાવા ગ્રંથ રે.
માતા પોતાના પુષ્ટિને અર્થે રે, નવા નવાની પજાવ્યા ગ્રંથ રે.
સર્વે પોતાનું કર્યું છે સાચું રે, એણે રાખ્યું નથી વળી કાચું રે.
સર્વે પોતાનું કર્યું છે સાચું રે, કેણે રાખ્યું નથી વળે કાચું રે.
સૌ સવે પોતપોતાના રીતે ગ્રંથો કર્યા, નક્કી થઈ ગયું કલ્યાણ. પણ નિષ્કળાન સ્વામી કહે, સાંભળો,
પણ કલ્યાણ પ્રભુની પાસે રે, દેહ વિના વલો વેચે છાશ રે.
પણ કલ્યાણ પ્રભુની પાસે રે, દેહ વિના વલો વેચે છાશ
રે. પણ કલ્યાણ પ્રભુની પાસે રે, દેહ વિના વલો વેચે છાશ રે.
પણ કલ્યાણ પ્રભુની પાસે રે, દેહ વિના વલો વેચે છાશ રે.
પણ મોક્ષ તો મહારાજે હાથમાં રાખ્યો.
ભલે ને એમ માને કે મારું કલ્યાણ થઈ ગયું ને, અમારા મતમાં જે આવે એનો મોક્ષ થઈ જાય ને, અમને જે સેવે એનો મોક્ષ થઈ જાય,
અમારી સેવા પૂજા કરે એનું કલ્યાણ થઈ ગયું. પણ કલ્યાણ કોઈને ભગવાને આપ્યું છે? કલ્યાણ મહારાજે રાખ્યું છે. બહુ વિચારવા જેવી વાત. ભગવાને કલ્યાણ કોઈને આપ્યું નથી. ઘણી વખત જૂના સાધુ એમ કહેતા હતા કે શ્રીજી મહારાજે આ સંપ્રદાયની સ્થાપના કરી, એમાં આચાર્ય મહારાજને હવને દીક્ષા દેવાનું કીધું, અને સાધુને બધાને હવને ઉપદેશ દેવાનું કીધું, પણ કોઈને મોક્ષ દેવાનું મહારાજે કીધું નથી. મોક્ષ પોતે રાખ્યો. મોક્ષ મારી આગળ આવો તારે. કોઈને મોક્ષનો વિચારો આપ્યો નથી. તેમ છતાંય એટલું કહેવાય છે કે કા ભગવાનને, કા ભગવાનને મળેલ સાધુ મોક્ષ આપી શકે છે. બાકી મોક્ષની વાત બધે બિંબે બિંબ છે. કલ્યાણ કેમ થાય? આ કલ્યાણ નિર્ણયની કથા એમ કહે છે. સર્વે શાસ્ત્રનો એ સિદ્ધાંત છે, પરમાત્મા મળ્યા વિના મોક્ષ નથી, પરમાત્માના પ્રગટ સંત મળ્યા વગર કલ્યાણ નથી. પરોક્ષ ભગવાનથી ને પરોક્ષ સંતથી મોક્ષ થતા બહુ વાર લાગી જાય છે. નિષ્કળાન સ્વામી જેવા સંતને માન નથી. ઝડપી કલ્યાણ જોતું હોય તો પ્રગટ ભગવાન કા પ્રગટ ભગવાનના સાધુ. એક જન્મે બેડો પાર, થોડા દિવસમાં મોક્ષ, આર પાર ઉતારી દે એ ભગવાન. સર્વે શાસ્ત્ર કહે છે, સર્વે સારા સંતો પણ કહે છે કે શ્રેય પ્રગટ ભગવાન પાસે રહે છે, માટે સર્વ કોઈનું એ સિદ્ધાંત છે. સિદ્ધાંત વસ્તુ કોઈ દી ફરે નહીં, વાદી પ્રતિવાદીના નિર્ણયથી નક્કી થયેલી વાતને સિદ્ધાંત કહેવામાં આવે. પ્રગટ વિના કલ્યાણ થતું નથી, માટે જેને ભગવાન પાસે જવું હોય, આત્યંતિક કલ્યાણ જોતું હોય, પ્રભુ પાસે ગયા પછી મોક્ષ ગતિને પામ્યા પછી ફરીવાર આ લોકમાં પાછું ન પડવું હોય, એને આત્યંતિક કલ્યાણ કરવું. નિષ્કાન સ્વામીના શબ્દમાં, જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે.
જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે.
હે જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે.
જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે.
હે તે વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે.
તે વિના તો કલ્યાણ કાચું રે,
વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે.
તેહા વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે.
ગમે એટલું કરશું, ગમે એટલું કરશું, પણ આત્યંતિક કલ્યાણ નહીં કરીએ તો અહીં પાછું આવવું પડશે. ખાસ ધ્યાનમાં લેજો. અને આત્યંતિક કલ્યાણ શું? પ્રગટ ભગવાનની પ્રાપ્તિ, તે જ આત્યંતિક કલ્યાણ છે. એ શબ્દ લખી લેજો, યાદ ન રહે તો ભૂલ ન થાય, કોઈ દિવસ જીવનમાં ઊંધી સમજણ પેદા ન થાય. ઈશ્વાન સ્વામી જેવા સંતનો મત મોક્ષ કરે છે. આધુનિકના મત તો છે ને વિષય ઇન્દ્રિયોમાં લુપ્ત હોય ને બીજી ભાતના નીકળે, આપણને એમાં ગમે ન પડે. ઓ, એનો સિદ્ધાંત લીધા જેવો હોય નહીં. સિદ્ધાંત લ્યો ગોપાળાનંદ સ્વામીનો, નિષ્કાન સ્વામીનો, મુક્તાનંદ, બ્રહ્માનંદ, ગોપાળાનંદ, એ ભગવાનને ભાળેલા સાધુ, એણે ભગવાન સાથે જિંદગી કાઢી છે. એને ખબર પડે ભગવાન કેવા હોય ને ભગવાન કેમ મળે. એ એમ કહે છે, આ એ બોલે છે, જો પાછું ન પડવું હોય તો આત્યંતિક શ્રેય કરો. આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય એના લક્ષણ કેવા હોય, આવો પ્રશ્ન છે. કાર્યાણીના સાતમામાં ભૂલ ન થતી હોય તો ત્યાં ભગવાન સ્વામિનારાયણે આત્યંતિક કલ્યાણ કોને કહ્યું? ભગવાન પુરુષોત્તમને પામવું એ આત્યંતિક કલ્યાણ છે. અને જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં એને ભગવાનની મૂર્તિ દેખાય, એ સિદ્ધ છે. ભગવાનને પામવું એ આત્યંતિક કલ્યાણ, જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ભગવાન દેખાય, એ સિદ્ધ છે. એ વિના મોક્ષનું કાંઈ નક્કી નથી, માટે જેને ફરીને પાછું ન પડવું હોય એને આત્યંતિક શ્રેય કરવું. વળે કહ્યું કે આ લોકમાં કેટલાય પ્રકારના સુખમાંથી પડી ગયા છે. કોઈ લોક સુખથી પડ્યા, કોઈ સ્વર્ગમાંથી પડ્યા, કોઈ હરપુરથી હણાણા. સ્વામી બોલે છે, કંઈક ચંદ્રલોકથી પછડાણા કહે છે, આમાં ક્યાં કલ્યાણ રહ્યું કહે છે. કઈ રીતે કલ્યાણ કેમ થયું કહેવાય કે જ્યાંથી ફેરવણી થાય એને મોક્ષ કહેવાય નહીં. મોક્ષ તો એને જ કહેવાય કે ત્યાં ગયા પછી કોઈ દિવસ ફેરવણી ન હોય. અધવચ જાતા વાહણ બુડી જાય સામે તટે કેમ જવાય, માટે એને કલ્યાણ કેમ કહેવાય. સ્વર્ગે જાય પુણ્ય ખૂટે એટલે પાછો પડે, ચંદ્રલોક સૂર્યલોક બધા લોકમાં જઈને પાછો પડે, એને મોક્ષ કેમ કહેવાય. સ્વામી ના કહે છે, એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી જાવે રે.
કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી જાવે રે.
એ કલ્યાણ કામ ન આવે રે,
જેને કાળ માયા વળી ચાવે રે,
દેહ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા વળી ચાવે રે,
હે જેને માથે છે મોટા વિઘન રે, એવું કલ્યાણ માનો મન રે,
જેને માથે છે મોટા વિઘન રે,
છે મોટા વિઘન રે, એવું કલ્યાણ માનો મન રે,
જેને માથે છે મોટા વિઘન રે, એવું કલ્યાણ માનો મન રે,
જે મળીને પાછું નાશ થઈ જાય એને કલ્યાણ ન કહેવાય. આ ગ્રંથનો આ આશય છે. અને મળ્યા પછી નથી જાતું એવું તો અક્ષરધામ છે, એવું તો ભગવાનનું સ્વરૂપ છે. જેને આત્યંતિક શ્રેય જોતું હોય પ્રભુ મળે એવી મહેનત કરે. તન મનમાં તપાસીને પાકું કરો, ચોખ્ખું કલ્યાણ ખોળો. અને એ વિના ગમે એટલું સાધન કર્યું છે તોય છેવટે પાણીમાં પાણી થઈ જશે, એનો કાંઈ અર્થ નથી. અને સ્વામી તો એમ કહે છે કે તમે ભેખ લીધો અને સાધુ થઈ ગયા એટલે હું માટી થઈ ગયા. ભગવાન ન મળે ત્યાં સુધી તમારે હું મળ્યું એ કહો. છોડ્યું જરૂર તમે, માં મેલી, બાપ મેલ્યું, ઘર મેલ્યો, સંસાર મેલ્યો, પરિવાર મેલ્યો, સ્ત્રી મેલી, બધું મેલ્યું, પણ મળ્યું હું? એટલે સાધુને ઠબકો દે, તમને નહીં. હો, તમને ઠબકો દી દે જેવું છે નહીં, તમને શું ઠબકો દેવો? હા, અને ખરેખર 12 મહિને મહેનત કરી હોય એને પરીક્ષા હોય, અને ખેતરમાં વાવી આવ્યો હોય એને ઉગવાની આશા હોય. એ કહે છે, ભેખ લીધે ભલાયમ ભાળો રે,
એ ભૂલ ભીતરથી ટાળો રે,
ભેખ લીધે ભલાયમ ભાળો રે, એ ભૂલ ભીતરથી
ભેખ લીધે ભલાયમ ભાળો રે, એ ભૂલ ભીતરથી ટાળો રે,
ભેખ લીધે ભલાયમ ભાળો રે,
સાધુ થઈ ગયા તે શું થઈ ગયું?
ભૂલ ભીતરથી
થઈ ગયા
ટાળો રે.
કાંઈ વાંધો નહીં સ્વામી, કે સાધુ થઈ ગયા શું થઈ ગયું? ભૂલ કાઢો માલિક કરતી, ભેખ લીધો હોય ભલે આપણું ન માનશો કે આપણું થઈ ગયું, હોળી જો વધે છે.
મત મમતે રહ્યા જે બંધાય રે, તેમાં કલ્યાણ ન મળે કાય રે,
મત મમતે રહ્યા જે બંધાય રે, તેમાં કલ્યાણ ન મળે કાય રે.
હવે કડક શબ્દ બોલે છે, કારણ કે રડતા તો નથી, કોકનું ખાય છે, એટલે સ્વામી વઢે છે.
પરા ઘર મારી પેટા ભરે છે રે, પર સુત વિત દારા હરે રે,
પરા ઘર મારી પેટા ભરે રે, પર સુત વિત દારા હરે રે,
એમાં કેદી માનો કલ્યાણ રે, જેમાં ખરી કુવારી છે જાણ રે,
એમાં કેદી માનો કલ્યાણ રે, જેમાં ખરી કુવારી છે જાણ રે.
એ કહ્યું તમે જે પૂછું તું તે હરે, એ વાતમાં નથી સંદેહ રે,
કહ્યું તમે જે પૂછું તું તે હરે, એ વાતમાં નથી સંદેહ રે,
સાચું માની લે જે સાક્ષાત રે, કહી કલ્યાણની તને વાત રે,
સાચું માની લે જે સાક્ષાત રે, કહી કલ્યાણની તને વાત રે.
સ્વામી બોલે છે, કલ્યાણની વાત ચોખે ચોખી કહી દીધી, સાધુ થઈને પણ પરઘર મારી પેટ ભરે છે, વિત દારા સુત પારિકું હરે છે, અને મનમાં એમ માને છે કે મારું કલ્યાણ થઈ ગયું.
કઈ રીતે મોક્ષ થતો હશે? આ પૂછ્યું એટલે કીધું, પણ કલ્યાણ કલ્યાણ કઈ રીતે થાય? ભગવાન મળે અને કા ભગવાનના સાધુ મળે તો મોક્ષ થાય છે. બાકી મોક્ષની કલ્યાણ નિર્ણય ના કહે છે. બાકી જેને જેમ માન્યું હોય એમ માની રાખે, આપણે કોઈનો ફેરવવાનું બહુ તાર નથી. નિષ્કાન સ્વામીએ કહ્યું એ ગ્રંથ લઈને બેઠા એટલે આપણે એમાં જે સિદ્ધાંત હોય તો કહેવો જ જોઈએ. બાકી પછી જેને જે હોય એ હવે સાચવી રાખે. બાકી મેં કહ્યું એ સિદ્ધાંત છે હોવાનો, મને ખબર તો છે, મર્યા એટલે કલ્યાણ એમ. આવો મોટા ભાગના માણસોએ માની રાખ્યું છે ખરેખર મર્યા એટલે કલ્યાણ. અમે લોકોએ ઉપદેશ તમને એવો જ કર્યો છે, એ મરીશું એટલે ભગવાન તેડવા આવશે, ધુભા કાઢ્યો બસ. આ જ અમારો મેન ઉપદેશ. ગુરુ આજ એકાદશી છે, અમારે કામ હોય એક ટાણું કરાય કે નહીં? અરે બે ટાણા ધબકાવી તમ તારે કોણ મળ્યું છે આપણને? પતી ગયું, કલ્યાણ થઈ ગયું. આપણને કોણ મળ્યું છે? કોણ મળ્યું છે એમ કે ન્યા મને તો બહુ હસવું આવે છે. આપણને સર્વોપરી ભગવાન મળ્યા છે. મળ્યા શબ્દ ઉપર મને બહુ દાંત આવે છે. મને એ થાય છે કઈ રીતે મળ્યા છે, કેમ મળ્યા છે, કઈ સમજાતું નથી. મળ્યા એટલે હું એમ, મળ્યા એટલે હું કહેવાતું છે. ઘણા એમ વાતો કરે છે આપણને ભગવાન સર્વોપરી પ્રગટ ભગવાન મળ્યા છે, મને એના બહુ દાંત આવે છે. કઈ રીતે ભગવાન મળ્યા છે? હું તો વિચાર કર્યા કરું છું કઈ રીતે ભગવાન એને મળ્યા છે. મને ઘણી વાર વિચાર થાય કોઈક એવી વાતો કરતો હોય ને આપણને પ્રગટ ભગવાન મળ્યા છે. આપણને કોણ મળ્યો છે? સહજાનંદ સ્વામી મળ્યા છે. તમને એમાં આશ્ચર્ય થાય છે કે? મને આશ્ચર્ય થાય છે. મને એમ થાય છે કે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને મળ્યા હતા એમ મળ્યા છે આપણને, કે આપણને મળ્યા અને એને મળ્યા એમાં ફેર છે? એને મળ્યા અને આપણને મળ્યા એમાં ફેર હોય તો કલ્યાણમાં ફેર છે, એટલું સમજી રાખજો. એને મળ્યા એમ આપણને મળે ત્યારે કલ્યાણ એના જેવું સાચું નહીં. પહેલાં કોઈ સાચું ભૂલે માનતા નહીં. મહેનત કરો, ભગવાન ન મળે એવું કાંઈ નથી. આપણે મહેનત કરવી નથી ને ખાલી ખોટાને અમથે અમથા મળે મળ્યાના બીંબ હાંકવા છે. એક ગામમાં હતો ઝવેરભાઈ, હું વાત આવી રીતે કરતો હતો. મને કે અમારો મોક્ષ તો થઈ ગયો. મેં કેદાડાનો, મને કે તમે મળ્યા તેદાડાનો, તમે સાધુ મળ્યા એટલે કે અમારો મોક્ષ થઈ ગયો કહેવાય. અને મને બહુ હસું આવ્યું. મેં કીધું આપણે મળ્યા હતા કે મળ્યા જ ને? મેં કીધું આપણે ત્રણ વરેથી મળ્યા, કાં તક ત્રણ વરેથી આપણે હા જવાર મળી જ છીએ ને, કલ્યાણ થઈ ગયું. મેં કીધું એ મળ્યા એટલે હું બે ટાઈમ આપણે રોજ મળીએ છીએ, મોક્ષ થઈ ગયો તક થઈ ગયો. મેં તો કઈ રીતે મળ્યા કહેવાતા છે ભગવાન જાણે. પછી મેં એને એમ કહ્યું, એને કહેવા જેવું હતું એટલે કહ્યું. મેં કીધું ત્રણ વરસથી તમે ને અમે મળ્યા, પણ હું તમને એમ પ્રશ્ન પૂછું, ત્રણ વરસ થયા એમાં કોઈ દિવસ તમે ડઝન કે પાંચ ફ્રૂટના કાંઈ ગોદી કાંઈ લેવા? એકાદશી હોય તમે કોઈ દિવસ એમ તમને થયું કે સાધુને હાલો પારણામાં કે ફરાળમાં કામ લાગશે? તા કે એવું ભલે ને કાંઈ ન કર્યું હોય, પણ આપણે મળ્યા ને, કાંઈ નહીં બીજું કશું મળ્યા બસ. આને મળ્યા કહેવાતા છે? તથા આ જગતમાં ભગવાન પ્રગટ હોય ત્યારે ઘણાને હારે ભટકાતા હોય તો હોય. સ્વામિનારાયણ ભગવાન કે એને ભટકાણા જ કહેવાય, એને ઊંઘ્યા જ કહેવાય, વાંચો લોહિયાનું હાથમાં, એને દેખ્યા જ કહેવાય. એમ કાંઈ મોક્ષ ન થાય ન્યા ના પડી. ચોખવટ કરી નાખી મહારાજ કે એથી કરીને હું થઈ ગયું, બીજબળ થાય કે કલ્યાણ ન થાય? ત્યારે ક્યારે થાય? તો કે જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન, આવું લખ્યું ન્યા તો તઈ મોક્ષ થાય એવું લખ્યું. અને આવી ચોખ્ખી વાતો તો વચનામૃતમાં ને આ કાવ્યમાં તો છે, પણ ચોખ્ખી વાત કરવામાં મહા મુસીબત થઈ પડે છે, માથે પડે, શું કરવું? ભગવાન મળ્યા વગર મોક્ષ નથી, લેજો લખી એવું કહ્યું હમણાં તો સ્વામીએ, લખી લ્યો કે સૌ કલ્યાણ નથી. હવે આવી રીતે સ્વામીએ પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનને મળેલા સાધુમાં કલ્યાણ ઠેરાવ્યું. એ પહેલાં કલ્યાણ ન થાય એમ જ્યારે સ્વામીએ પાકા પાયે નિર્ણય આપી દીધો ત્યારે ઓલ્યો મુમુક્ષુ મુજાણો. મુમુક્ષુના મનમાં એમ થયું ભારે કરી લે તો હવે મોક્ષ કેમ થશે? એટલે એણે તરત જ પ્રશ્ન રજૂ કર્યો છે.
મુમુક્ષુ કહે મુક્ત સાંભળો, તમે કહી કલ્યાણ ની રીત,
પ્રગટ વિના છે પાપળા, ખરા ખરું કયું ખચેતન.
મુમુક્ષ કહે મુક્ત સાંભળો, તમે કહી કલ્યાણ નિરીત. પ્રગટ વિના છે પાપળા, ખરા ખરું કયું ખચેતન.
પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ, કોઈ કરવા એ છે કલ્યાણ. પ્રગટ પ્રભુ
ન હોય પૃથ્વીએ, કોઈ કરવા એ છે કલ્યાણ.
કહું તેને કેમ કરવું, એ પૂછું છું જોડી પાણ.
કહું તેને કેમ કરવું, એ પૂછું છું જોડી પાણ.
હોય અવતાર નો આશરો, ભાવે કરતો હોય ભજન.
હોય અવતાર નો આશરો, ભાવે કરતો હોય ભજન.
કલ્યાણ કરવા કારણે જાજી કરતો હોય જતન.
કલ્યાણ કરવા કારણે જાજી કરતો હોય જતન.
આપે તો એવું કહ્યું કે ભગવાન પ્રગટ મળે તો જ મોક્ષ થાય, પ્રગટ વિના પાપળા. તો હે મુક્ત, હું તમને પ્રશ્ન પૂછું છું કે પ્રગટ પ્રભુ ધરતી ઉપર ન હોય અને એનો અવતાર થયો હોય અને એ અવતારનો આશરો કરી અને પ્રભુ ભજતો હોય તો એનું કલ્યાણ ન થાય? વળી પાછું સાધુની સેવા કરતો હોય, સર્વે પુરાણને વાંચતો સાંભળતો હોય તો કેમ મોક્ષ ન થાય? સંત અને શાસ્ત્ર કલ્યાણકારી છે એમ બધે લખ્યું છે તો કેમ મોક્ષ ન થાય? વળી સર્વે સાધુ કલ્યાણકારી છે, સર્વે ગ્રંથ કલ્યાણકારી છે. શાસ્ત્ર શાસ્ત્ર સરખા છે સહુરે, સંત સંત છે સરખા કહુરે. સંત સહુ માળાના મણિકા, એમાં કોણ ઓછા ને કોણ અધિકા. ગમે તે સાધુ સેવે, ગમે તે શાસ્ત્ર વાંચે, શું મોક્ષ ન થાય? મૂળ તો શાસ્ત્ર અને સંત કલ્યાણના દાતા છે એવું બધે લખ્યું છે, અને તમે કલ્યાણ પ્રગટ ભગવાનથી જ થાય એવું કહો છો એટલે અમને તકલીફ છે. મુમુક્ષુ પૂછે છે પ્રગટ ભગવાન ક્યાં ખોળવા જવા? ભગવાન તો ક્યારેક ધરતી ઉપર અવતાર લઈને આવે ને ક્યારેક પ્રગટ થાય ને એ માન પચાવર રે ને પાછા ધામમાં વ્યા જાય ને. અને આ જગતમાં તો જીવ બધા જનિમાસ કરતા હોય, એમાં પ્રગટનો યોગ તો કોકને જ આવે, તો શું પ્રગટને મળે એનું જ કલ્યાણ? બાકીનાનું શું? બાકીનાનું સંત અને શાસ્ત્ર દ્વારા શું કલ્યાણ નથી થતું? માટે હાથ જોડીને પૂછું છું, આપ મારા સંશયને નિવારણ કરો. બહુ સરસ પ્રશ્ન પૂછ. સ્વામી પ્રગટમાં કલ્યાણ ઠેરાવે છે ને આ પ્રશ્ન પૂછે છે તો પછી બીજાનું હું? વળી કહે છે એક શાસ્ત્ર શ્રદ્ધાથી સાંભળતો હોય અને વળી સંત શાસ્ત્રથી કંઈક આ જગતમાં ઉદ્ધાર પામ્યા છે એવું પણ શાસ્ત્રમાં લખ્યું છે તો પછી કેમ મોક્ષ નહીં થાય? માટે એ વાતનો મને અંતરમાં સંશય રહે છે. શાસ્ત્રથી કેટલાયના દુઃખ ટળ્યા છે, શાસ્ત્રથી સૌ કોઈને સુખ મળ્યા છે, સંતે કેટલાય અધમ પામર જીવનો ઉદ્ધાર કર્યો છે, સંતથી અજામેળ ઉધર્યો, સંતથી મોટા મોટા કેટલાય પાપીઓના પણ કલ્યાણ થયા છે, સજના હસના કસાય એ પણ સંત થકી કલ્યાણને પામ્યા છે, એને મહાપાપથી સાધુએ મુકાવ્યા છે, કેટલાય સંતને સેવીને બડભાગી થયા છે, તો તમે કેમ ના પાડો છો કે પ્રગટ ભગવાનથી જ કલ્યાણ થાય, બીજાથી ન થાય? આવી રીતનો પ્રશ્ન આમાં પૂછ્યો છે. શાસ્ત્ર અને સંત મોક્ષના દાતા કેમ નહીં? સ્વામીને આવો પ્રશ્ન પૂછો. માટે મારો સંશય ટાળો કે છે અને ફરીવાર ફેરવણી ન રહે, સમજણીમાં કાંઈ કચાશ ન રહે એવી રીતનું તમે મને સમજાવો. કારણ કે હું શાસ્ત્ર અને સંત કલ્યાણકારી જાણું છું, કેટલાયનો શાસ્ત્ર થકી ઉદ્ધાર થયો છે અને સંત થકી પણ ઉદ્ધાર થયો છે, માટે તમે પ્રગટ ભગવાન મળે તો જ મોક્ષ થાય એમ કેમ કહો છો? ત્યારે હવે મુક્ત એને ઉત્તર આપે છે. ત્યારે મુક્ત કહે સુણ મુમુક્ષુ, તમે પૂછો જે જે પ્રશ્ન.
મુક્ત કહે સુણ મુમુક્ષુ, તમે પૂછો જે જે પ્રશ્ન,
તેનો ઉત્તર અમે આ પીએ તમે સાંભળજો દઈ મન,
તેનો ઉત્તર અમે આપીએ તમે સાંભળજો જોઈ દન,
પૂર્વે ઉત્તર માહી પ્રીછજો હરિ હરિ જન નો સંબંધ,
પૂર્વે ઉત્તર માહી પ્રીછજો હરિ હરિ જન નો સંબંધ,
દેહ વિના કોઈ જીવનાવળી છૂટે નહીં ભવબંધ,
દેહ વિના કોઈ જીવનાવળી છૂટે નહીં ભવબંધ.
મુક્ત મુમુક્ષુને કહે છે કે મુમુક્ષુ સાંભળ, હું એનો ઉત્તર આપું છું કે શાસ્ત્ર ને સંત થી કેમ કલ્યાણ ન થાય, તો તારે સાંભળવામાં થોડી ભૂલ થઈ છે. મેં પહેલા એવું કીધું કે હરિ હરિજન થી કલ્યાણ થાય, ભગવાન અને ભગવાનના સંત થી મોક્ષ થાય છે. મેં એમ તો તને પ્રથમ કહી દીધું કે હરિ હરિજન નો સંબંધ એ જ જીવને કલ્યાણ કરનારો છે, અને ભગવાન ને ભગવાનના ભક્તના સંબંધ વિના કોઈ ભવ બંધ છૂટે નહીં. તો શાસ્ત્ર થી એ ન છૂટે, આ પ્રશ્ન ઉભો થયો. બે થી તો કલ્યાણ કે જ છે, ભગવાન ને ભગવાનના સાધુ થી તો કલ્યાણ છે જ તે. હવે શિષ્યની એક શંકા રહી, શાસ્ત્ર થી કલ્યાણ કેમ ન થાય? આ પ્રશ્ન મહા મૂંઝવણ ભરેલો છે, અટપટો પ્રશ્ન છે. અને શાસ્ત્ર થી કલ્યાણ ન થાય એમ બોલાય કેમ? કોઈ એમ કે શાસ્ત્ર થી કલ્યાણ ન થાય તો એ તો પાખંડી કહેવાય, કારણ કે એને તો શાસ્ત્ર પડ્યા મળ્યા. શાસ્ત્ર વિના તો કોઈ વાત નથી, શાસ્ત્ર વિના ભગવાન ક્યાંથી, શાસ્ત્ર વિના સંત ક્યાંથી, શાસ્ત્ર વિના ધામ ક્યાંથી, શાસ્ત્ર વિના આ બધું વર્ણન ક્યાંથી? શાસ્ત્ર સંત અને ભગવાનનું વર્ણન કરે છે, માટે શાસ્ત્ર વિના કલ્યાણ પણ સંભવે નહીં. પણ એમ પૂછે છે કે ભગવાનથી તો કલ્યાણ થાય જ, અને સંતથી પણ કલ્યાણ થાય છે એ વાત માની લીધી, પણ ભગવાનને સંત માનો નથી મળ્યા ને એકલા શાસ્ત્ર હાથમાં આવી ગયા તો કલ્યાણ થાય કે ન થાય? આવો પ્રશ્ન છે. બોલો શું માનવું છે તમારું, કે નિષ્કામ સ્વામીના શબ્દમાં સાંભળવું છે? એ કે સાચું, આપણે વળી કંઈક આડું ઓળું બોલાઈ જાય તો ઉપાધિનો પાર નહીં. શિષ્ય કહે છે ગુરુ મહારાજને કે આ શાસ્ત્રને સંત કલ્યાણકારી કેમ નહીં? સ્વામી કે ભગવાનને સંત કલ્યાણકારી જ છે, અને એનાથી હજારો જીવ તર્યા છે. આગળ શાસ્ત્રની વાત કહું છું, પહેલા સંત અને ભગવંતની વાત સાંભળો. જે જે જીવ તર્યા જગતમાં તેનો કરો વિચારી વિવેક,
જે જે જીવ તર્યા જગતમાં તેનો કરો વિચારી વિવેક.
હરિ હરિજન વણ મળે કોઈ ઉધર્યા નહી એક,
હરિ હરિ જન વણ મળે કોઈ ઉધાર્યા નહી એક,
હરિ ને હરિજન મળ્યા વિના કોઈનો ઉદ્ધાર થયો નથી. આ બિલકુલ શુદ્ધ શબ્દોમાં કહ્યું. આગળ જેટલાનું કલ્યાણ થયું છે એ બધાનો વિચાર કરી જુઓ, કાં તો ભગવાન મળ્યા ને કાં તો ભગવાનના સાધુ મળ્યા, એ સિવાય મોક્ષ થયો નથી, તમે તપાસી જુઓ. પણ હવે સ્વામી બે વાત ચોખ્ખી લખે છે. ભલા માણસ તું એમ માને, શિષ્યને એમ કહે છે કે શાસ્ત્ર બધા હરખા અને સાધુ બધા હરખા, એ તારી કેટલી બધી મોટી ભૂલ છે. ભગવાન તો જાણે એક છે ને, ભગવાન સાચા છે, ભગવાન મળે એટલો કલ્યાણ છે તે, પણ સાધુ મળે ને શાસ્ત્ર મળે કલ્યાણ છે ખરું, પણ એમાં થોડોક વિવેક શીખવો જોઈએ કે ઉપદેશ દેનારાને જો અજ્ઞાન અવરાઈ રહ્યું છે તો એ ઉપદેશ લેનારાનું શું કલ્યાણ કરશે? આવા શબ્દ અહીં લખે છે. અંતરમાં અવરાઈ રહ્યું ઉપદેષ્ટાને અજ્ઞાન,
અંતરમાં અવરાઈ રહ્યું ઉપદેષ્ટાને અજ્ઞાન,
તે સામાને શું સમજાવશે વળી નક્કી વાત નિદાન,
સામાને શું સમજાવશે વળી નક્કી વાત નિદાન.
ભેદ પાડી દીધા, ભગવાન થી કલ્યાણ, સંત થી કલ્યાણ અને શાસ્ત્ર થી કલ્યાણ, આ ત્રણ પોઈન્ટ ઉપર વાત ચાલે છે.
એમાં આયા સંતથી કલ્યાણ જે થવાનું છે એમાં ભેદ પાડી દીધા કે જેને જે સંતને અંતરમાં જ્ઞાન અવરાઈ રહ્યું છે એ બીજાને જ્ઞાન કેમ દેશે એમ કરીને સંતના ભેદ પાડી દીધા. જે સંતને ભગવાનને જાણવામાં કાંઈ બાકીપણું નથી એ ભગવાનને જણાવશે અને મોક્ષ કરશે, અને જેને ભગવાન જાણ્યા નથી, ભગવાન જણાણા નથી, અનુભવાણા નથી, એનાથી કલ્યાણ કેમ થાય? આવી ચોખવટ કરે છે. માટે જો સ્વામીના શબ્દમાં, માટે જેને મળ્યા મહારાજ રે એવા સંત થી સરે છે કાજ રે.
માટે જેને મળ્યા મહારાજ રે એવા સંત થી સરે છે કાજ રે.
હરે સાથે હોય હળા મળ્યા રે પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે.
હરે સાથે હોય
ઉદ્ધારની વાત રે પામ્યા સાચા સાધુ સાક્ષાત રે.
રહી નહી ઉદ્ધારની વાત રે પામ્યા સાચા સાધુ સાક્ષાત રે.
આ કલ્યાણ નિર્ણય ભગવાનને મળ્યા હોય એનાથી મોક્ષ થાય, ભગવાનને ન મળ્યા હોય ને એનાથી મોક્ષ ન થાય. આ કલ્યાણ નિર્ણયનો ખરેખરો કડક આદેશ, અને ભગવાન પામ્યા વિના કલ્યાણ તો છે નહીં. જેને ઉદ્ધારાની વાત નથી, પ્રગટ પ્રભુ સાથે હળ્યા મળ્યા રહ્યા હોય એને સેવવાથી તાપ ટળે છે. અટકળ અકળ જેને કાંઈ રહ્યું નથી, ચોખે ચોખ્ખું થઈ ગયું એવા સાધુનો સમાગમ તે દુઃખ ટાળવાનું સાધન છે. જેની સંશય રહિત વાત સાચી, જેની વાત સાચી સંશય શંકા વિનાની છે એ વિના પ્રાપ્તિ કાચી, સ્વામી કે એ વિના પ્રાપ્તિ કાચી છે. જેની બોલી રોકડી રૂડી નથી વાર્તા એની નમૂડી, ખાતે ચોપડે નથી ખોળવી જ્યારે જોઈએ ત્યારે નીચ નરી. અનુભવેલી વાત છે, ચોપડા વાંચવા જવાની જરૂર નથી. આનાથી મોક્ષ થાય આ કલ્યાણ નિર્ણયને કહેવું છે. કઈ રીતની મોક્ષની વાતમાં સમજ્યા છીએ, અંતર આત્મા વિચારે ચડે એવું નિષ્કુળાન સ્વામીનું લખાણ છે. સ્વામી કે વણ દીઠી નથી વખાણતા રે, કહે છે નજરો નજરની જાણતા, પ્રભુ પાછળના જે રહેનાર જે કહે તેમાં નહીં ફેરફાર, એનાથી મોક્ષ થાય છે. બોલે પ્રભુ પ્રસન્નતા પ્રમાણ તેમાં નહીં તન મન ખેંચાતા. ભગવાનની પ્રસન્નતામાં રહી પ્રભુની ઈચ્છા પ્રમાણે બોલે, જો એ મહાપ્રભુની મરજી ઘણું વાત કરે છે ગરજી, આ સાધુથી મોક્ષ થાય છે. બધાએ સાધુને હરખા માનતો નહીં એમ કહે છે. ભગવાનના કેફમાં મસ્ત રહેતા હોય એવા સાચા સાધુ છે સુખદાયી એમ સૌ જગમાં કહે છે, અને એવા સંતથી કામ સરે છે અને બીજાથી કામ થતું નથી એમ કહે છે. પહેલાં મેં કહ્યું હતું ભગવાનને ભગવાનના સાધુથી કલ્યાણ થાય છે, પણ હે શિષ્ય તે ફરીને પાછું પૂછ્યું. માટે સાચા સાધુની સેવાથી મોક્ષ થાય છે, બીજાની સેવાથી કલ્યાણ થતું નથી એ નિર્ણય આ કલ્યાણ નિર્ણયમાં ચોખ્ખા શબ્દમાં આપ્યો. સાંભળો,
સાચા સંત કે શ્રી હરિ સોય રે જીવ તારવા એ જગે દોય રે.
સાચા સંત કે શ્રી હરિ સોય રે જીવ તારવા એ જગે દોય રે.
સાચા સાધુ અથવા તો શ્રી હરિ બે જ જગતમાં જીવનું કલ્યાણ કરનારા છે. ચોખ્ખા શબ્દમાં
સાચા સંત છે શ્રી હરિ સોય રે જીવ તારવા એ જગે દોય રે.
સાચા સંત કે શ્રી હરિ સોય રે જીવ તારવા એ જગે દોય રે.
તેહ વિના જે સંત કહેવાય રે તેહ સંત થી કાજ ન થાય રે.
તેહ વિના જે સંત કહેવાય રે તેહ સંત થી કાજ ન થાય રે.
એ તો સંત તણો લય વેશ રે પેટ સારું આપે ઉપદેશ રે.
એ તો સંત તણો લય વેશ રે પેટ સારું આપે ઉપદેશ રે.
હે તેને પણ સમજ શો સંત રે
થશે જાન મોટું જો અત્યંત રે
તેને પણ સમાજ સંત રે થશે જાન મોટું જો અત્યંત રે
એનો જો કરશો વિશ્વાસ રે નાખશે તો ખોટે કાળ પાસ રે
એનો જો કરશો વિશ્વાસ રે
નાખશે તો ખોટે
કાળ પાસ રે
એ પાડશે પ્રભુ નો કાળ ચોખો રે થશે એ વાત નો બહુ ધોખો રે
પ્રભુ નો કાળ ચોખો રે
પ્રભુ નો કાળ પાડશે
એ વાત
એવાને જો સાધુ માનશો સ્વામી કે છે મોટું નુકસાની આવશે ઘરમાં એનો વિશ્વાસ કરતા નહીં અને એવા પાખંડી સંતનો ખોટા સાધુનો વિશ્વાસ કરશો જે પેટ સારું ઉપદેશ આપે છે ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે જેને ભેખ પહેર્યા છે જેને ભેખમાં કાંઈ ભળાણું નથી પણ જેના મનમાં એમ થયું છે કે અહીંયા વગર મહેનતે મળે છે એવું ઘરે જશું તો નહીં મળે ને મહેનત કરવી પડશે એટલે પછી ભેખમાં ટકી રહ્યા હોય બાકી મન તો સંસારમાં આવવા હિલોળા મારી રહ્યું હોય હવે એને તમે પછી સાધુ માનીને સેવા પૂજા કરવા માંડો એને કોઈ મુમુક્ષુ જઈને એમ કહે ને કે સ્વામી મારે સાધુ થવું છે તો બોલ્યો શું કે અહીં હું તારા બાપે ડાઈટું છે અમે હલવાઈ ગયા છીએ હલવાઈ હવે હું થાય સમજણ નથી ને મા બાપ પાપી તે ધકેલી મેલ્યા લાડુડીને લાલેશી હલવાઈ ગયા એ આ ગ્રસ્તો કેવી મોજ કરે છે હું ત્યાં હોત તો મોટો શેઠ હોત મુંબઈની બજારમાં ઓફિસ હોત અહીં હલવાઈ ગયા અહીં તારે ડોહે હું ડાયટ્યું હવે ન જવાય ન રહેવાય અમારે તેવું થયું છું એને સાચા સાધુ માની અને પૂજ્યા માન્યા પૂજ્યા પ્રભુનો કાળ પડ્યો સમજ્યો પાડશે કાળ પ્રભુનો છોકો સ્વામી કહે છે પછી એ વાતનો બહુ ધોખો થશે કાં તો કર્મને પ્રધાન કહેશે ને કાં તો એવા પાખંડી સાધુ મળે તો કહેશે બધામાં ભગવાન રહ્યા છે ઘટ ઘટમાં ભગવાન છે ને આપણે બધા ભગવાન જ કહેવાય આમ કે કાં તો થઈ ગયા હવે થશે કે છે ભગવાન થઈ ગયા ને બમ્બે બમ ગાશે કોઈનું કાંઈ ઠેકાણું નથી માટે ભગવાન પામમાં હોય અને સાચા સાધુ ગોતી કાઢવા પાપી થકી કલ્યાણ થતું નથી હેરાન થવું પડે છે સાચા સંતથી કલ્યાણ સાચું છે અને બાકી બધી મુખ સ્વાદની વાતો છે માટે જે કાંઈ તર્યા છે એ સાચા સંતથી તર્યા છે પ્રગટ ભગવાનના સંતથી અને કાં તો પ્રગટ પ્રભુથી તર્યા છે બીજાથી એ તરાતું નથી અક્ષરધામમાં જવાતું નથી અને હવે શાસ્ત્રની વાત કહું છું શાસ્ત્રનું પૂછ્યું કે શાસ્ત્રથી શું મોક્ષ ન થાય સ્વામી બોલે છે હવે શાસ્ત્રનું કહી સંભળાવું રે તારો સર્વે સંશય ટળાવું રે
હવે શાસ્ત્રનું કહી સંભળાવું રે તારો સર્વે સંશય ટળાવું રે
શાસ્ત્ર શ્રી મુખ ના જે હવેણ રે સત્ય શાસ્ત્ર એ છે સુખ દેણ રે
શાસ્ત્ર શ્રી મુખ ના
વચન તે સુખકારી રે લેવા સૌને અંતરે ધારી રે
એના વચન તે સુખકારી રે લેવા સૌને અંતરે
એ છે વેદ શાસ્ત્ર ને પુરાણ રે એમાં રહ્યું છે કોટિ કલ્યાણ રે
એ છે વેદ શાસ્ત્ર ને પુરાણ રે
સંત સંત એક નહીં શિષ્ય ગયો કે ગુરુ મહારાજ સંત તો સર્વે માળાના મણિકારે એમાં કોણ ઓછા ને અધિકારે ચોખવટ કરી નાખે ગલા બધા સાધુ સરખા ન હોય ભલા માણસ અને શાસ્ત્ર શાસ્ત્ર સર્વે સરખા રે તો કે શાસ્ત્ર બધા સરખા ન હોય શાસ્ત્ર તો ભગવાનના જે વચન અને ભગવાનને મળેલ સાધુના જે વચન એ જે વચન છે એનું નામ જ શાસ્ત્ર એનું નામ જ શાસ્ત્ર બહુ સમજવા જેવી વાત છે ભગવાનના વચન ને સાધુના વચન એ શાસ્ત્ર શાસ્ત્ર એટલે શું હશે બીજું અને એ શાસ્ત્ર કયા તો કે વેદ પુરાણ વગેરે શાસ્ત્રો છે એમાં કરોડો કલ્યાણ રહ્યા છે એમાં ભગવાનની લીલા છે માટે શાસ્ત્ર દ્વારા પણ કલ્યાણ થાય છે પ્રગટ ભગવાન દ્વારા, પ્રગટ સંત દ્વારા અને પ્રગટ શાસ્ત્ર દ્વારા કલ્યાણ જીવનું ચોક્કસ થાય છે. શાસ્ત્ર કાઢીને જે બોલે એ મહામૂર્ખ છે એમ સ્વામી કહે છે. શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર છે, શાસ્ત્ર સદાયને માટે સુખદાયી છે. ભગવાનને માનેલા, ભગવાનને વર્ણન કરતા એવા ગ્રંથ એ શ્રેયકના કરનારા છે. બાકી બીજા કવિના જે કાવ્યો છે જેમાં બીજી ત્રીજી વાતો બહુ લખી છે, ભગવાનનું જેમાં કાંઈ આવતું નથી એને શાસ્ત્ર કહેવાય નહીં. સ્વામી એને પાણી વગરની વાવ કહે છે. સાંભળો, બીજા
કવિ કોવિદની કાવ્ય રે, એ તો વારી વિનાની જેમ વાવ્ય રે. બીજા કવિ કોવિદની કાવ્ય રે, એ તો વારી વિનાની છે વાવ્ય રે.
એ તેમાં રહ્યા છે ભૂત ભોયંગ રે, ગરે તેનું કરે અંગ ભંગ રે.
તેમાં રહ્યા છે ભૂત ભોયંગ રે, ગરે
જગતમાં ભગવાન ને ભગવાનના સાધુ સિવાય નાના જે શબ્દો છે એ તો કે છે પાણી વગરની વાવ છે. એમાં તો નકરા ભૂત રહેશે, સર્પ રહેશે. એના ગ્રંથમાં, એના કાવ્યમાં, એના કીર્તનમાં હું ઠેકાણું હોય માટે એવાના શાસ્ત્ર લખેલા હોય એને પડ્યા મેલો. એમાંથી કલ્યાણ નીકળતું નથી માટે શાસ્ત્ર શાસ્ત્ર હરખા નથી. શાસ્ત્ર તો જગતમાં મન ફાવે એને બધા લખી નાખ્યા. અને આજકાલ તો લખવાનું છાપવાનું બહુ સાનુકૂળ છે, જેને જે ફાવે લખીને છાપી મારે. એ કઈ શાસ્ત્ર કહેવાતા હશે માટે ના કહે છે. એવા શાસ્ત્રમાં કોઈ બંધાતા નહીં. એણે તો પોતપોતાના મત પંથને પુષ્ટ કરવા માટે અનેક પ્રકારે શાસ્ત્ર લખ્યા છે, એને એ બધા ગ્રંથ ખોટા છે, એને સાંભળવાય નહીં કહે છે. સાચા શાસ્ત્ર વાંચો, વેદ પુરાણ એ વ્યાસજીના કરેલા ગ્રંથ સાચા છે. અને એને અનુસરતી જે કોઈ વાણીને, જે કોઈ કાવ્યને કીર્તન છે એ સાચા છે. અને બાકી તો રસિક પ્રિયા અને રસિક મંજરી, સ્વામી કે એવા ગ્રંથ સાંભળવાથી બુદ્ધિ નાશ થઈ જાય, એમને વાંચતા બુદ્ધિ નાસ્તિક થઈ જાય, આસ્તિક મતિ મટી જાય, ભગવાન નિરાકાર મનાઈ જાય, ભગવાનનું અસ્તિત્વ મટી જાય, કાંઈ હતું નહોતું થઈ જાય, બધું કર્મે કરીને માને, ભગવાનને માનતાય બંધ થઈ જાય, એવાય ગ્રંથો ઘણા છે. માટે એને કાંઈ શાસ્ત્ર ન કહેવાય. એવા શાસ્ત્રનો ભૂલેય સંગ ન કરવો. હે શેષ, ન હોય ઉજળું એટલું દૂધરે, તે પણ સમજી લેવું સુબુધ રે.
નોયા ઉજળું એટલું દૂધ રે, તે પણ સમજી લેવું સુબુધ રે.
ન હોય ઉજળું એટલું દૂધ રે, તે પણ સમજી લેવું સુબુધ રે.
ન હોય ઉજળું એટલું દૂધ રે, તે પણ સમજી લેવું સુબુધ રે.
જેમ સાહુકાર શેરમાં હોય રે, તેમ ચોર વિના શેર નોય રે.
જેમ સાહુકાર શેરમાં હોય રે, તેમ ચોર વિના શેર નોય રે.
કદાચ તને એવી શંકા થાય કે આ ખોટા શાસ્ત્ર ક્યાંથી, ભલા માણસ સાચું હોય ત્યાં ખોટું હોય. કોઈ શહેરમાં સાહુકાર રહેતા હોય તો એમાં ચોર પણ હોય જ કે છે, કનક કુંદન હોય, બાવળિયા હોય છે. શાસ્ત્ર શાસ્ત્ર એક નથી અને સંત સંત પણ એક નથી. સમજી લેવું, સતી હોય ત્યાં વેશ્યાય હોય છે, સંત હોય ત્યાં અસત્ય હોય છે, સાચું હોય ત્યાં ભેળું ભેળું ખોટું હોય છે. માટે વિવેક કરીને સમજે તો મોક્ષ થાય, આ સાચું ને આ ખોટું. ટૂંકમાં સાચા સંત અને સાચા શાસ્ત્રથી કલ્યાણ થાય છે એ વાત નિર્વિવાદ છે. અને ભગવાન પણ સાચા જોઈએ, કારણ કે જગતમાં ભગવાન ખોટા થાય છે. હા, માટે ત્રણને મળે કલ્યાણ, પણ ત્રણે સાચા જોઈએ એ વાત પાકી કરી રાખવી. સાચા ભગવાન, સાચા સાધુ અને સાચા શાસ્ત્ર, આ કલ્યાણ નિર્ણયમાં આ નિર્ણય બહુ ચોખ્ખો બતાવ્યો છે. અને કોઈ દિવસ શાસ્ત્ર શાસ્ત્ર એક નથી, ભગવાન તો એક જ છે, બે ભગવાન નથી. પણ શાસ્ત્ર એક નથી ને સાધુ એક નથી. સાધુ ગણાય છે અને શાસ્ત્ર ગણાય છે. બધાય સાધુ સાચા નથી, તેમ બધાય શાસ્ત્ર સાચા નથી. અમુકને સેવે અમુક જગ્યાએ જવાય, અમુકને સેવે અમુક જગ્યાએ જવાય, અમુક શાસ્ત્ર વાંચી અમુક જ્ઞાન થાય, અમુક શાસ્ત્ર વાંચી અમુક થાય. માટે વિચારી જોવું આપણે ક્યાં જવું છે, અને ત્યાં જવું હોય તો શું આપણે સ્વીકારવું ને શું છોડી દેવું એ બુદ્ધિશાળી માણસ વિચારી લે. સ્વામી પોતે બોલે છે,
માટે શાસ્ત્ર શાસ્ત્ર નહીં એક રે, સંત સંતમાં પણ વિવેક રે.
માટે શાસ્ત્ર શાસ્ત્ર નહીં એક રે, સંત સંત સંતમાં પણ વિવે કરે
એ તે તો શુદ્ધ મુમોક્ષુ ને સુજે રે સહુ સરખુ એ મન બુજે રે
તે તો શુદ્ધ મુમોક્ષુ ને સુજે રે સહુ સરખુ એ મન બુજે રે
જેને પામવું પરમ કલ્યાણ રે તેને અતિ ન રહેવું અજાણ રે
જેને પામવું પરમ કલ્યાણ રે તેને અતિ ન રહેવું અજાણ
આ વાત સર્વે સમજે લેવી રે ગ્રહ્યા જેવી હોય તેને ગ્રેવી રે
વાત સર્વે સમજે લેવી રે
તો જાણવું જરૂર રે ભીતર ભોળા પણ કરી દૂર રે
એટલું તો જાણવું જરૂર રે ભીતર ભોળા પણ કરી દૂર રે
પ્રભુ પામમાં હોય એને છે ને હાવ અબુદ્ધ રહીએ કામ ન ચાલે એને બધી વાત સમજી રાખવી પડે એને જાણવાનું હોય બધું જાણી લેવું જોઈએ કંઈ કલ્યાણમાં આપણે ઠગાઈ તો જતા નથી ને શાસ્ત્ર શાસ્ત્ર એક નથી સંત સંત એક નથી વિચાર કરવો શું ધોળી તો ગાયે હોય ને ધોળા તો ગધેડાય હોય માટે એમ ન સમજવું કે આ ધોળું છે એટલે ગાય છે ચાલો પૂજીએ ખરખરા ન પૂજાય નિષ્કળન સમય ના પડે માટે સંત અસંતની ઓળખાણ પડે સત શાસ્ત્ર ને અસત શાસ્ત્રની ઓળખાણ પડે તો મોક્ષ થાય અને નહીતર તો દાખલો બધો એળે જાય વર્ષો સુધી અસાધુની સેવા કરે અને આંખ તો ઉઘડે નહીં જ્ઞાન તો કોઈ દી થાય નહીં અને ભાને કોઈ દી આવે નહીં મોક્ષ કઈ રીતે થાય કહો છે બિંબે બિંબ હાંક્યા કરે હાસું ખોટું ઝીક્યા કરે કપટી ગુરુનું કપટ ઝાડે નહીં કલ્યાણ એ મોક્ષનું કેમ થાય માટે આ કલ્યાણ નિર્ણય ભગવાન થકી સંત થકી અને શાસ્ત્ર થકી કલ્યાણ થાય છે એવું કહે છે પણ સંત અસંત સતશાસ્ત્ર અસતશાસ્ત્ર અને સાચા ભગવાન એને ઓળખીને જો સમાગમ કરે તો અવશ્ય કલ્યાણ થાય છે અત્યારની કથાનો સમય થયો છે હરિનામ સાથે કથા સમાપ્ત કરીએ